वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासं
देवीं सरस्वती व्यासं
ततो जयेम उदीरये श्रीगुरुवे गौरचन्द्राय राधिकाये तदालये
राधिकाये तदालये
कृष्णाय कृष्णभक्ताय
कृष्णाय कृष्णभक्ताय
तद्भक्ताय नमो नमः जय श्री कृष्ण चैतन्य
जय श्री कृष्ण चैतन्य
प्रभु नित्यानंद
प्रभु नित्यानंद
श्री अद्वैत गदाधर गौरभक्तवृन्द
विवासादि गौरभक्तवृन्द
हरे कृष्ण
हरे कृष्ण हरे कृष्ण
कृष्ण कृष्ण हरे 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 राम
हरे राम हरे राम
राम राम हरे हरे
Thank you.
यशोदनंदन भज जन
हनुमान जी महाराज की राज। राधा कृष्ण भगवान की जय। कलि पावन अवतार श्री निताई गौर सुंदर की जय। श्रील प्रभु पाद की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बो। यत्र यत्र रघुनाथस्य कीर्तनम् तत्र तत्र कृतमस्तकांजलि बाष्पवारि परिपूर्णलोचनम् नमस्तमारुतराक्षसान्तकम्। यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके भाले बाल विधु गले च गरलम्। यस्योरसी व्यालरा सोयं भूति विभूषण सुरवरा सर्वाधिप सर्वदा सर्वा सर्वगत शिव शशिनिभ श्रीशंकरं पातु मां। प्रसन्नताया नगताभिषेकत नमम्ले वनवास दुखत। मुखाम्बुजश्री रघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गलप्रदा। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीता समारो पीठवाम भागम्। पाणो महासायत चारुचापम् नमामि रामम् रघुवंशनाथम्। श्रीगुरुचरणसरोजरज निज मन मुकुर सुधारि वरनौ रघुवर विमल जश जो दायक फल जारी। जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की। जाके युग पत कमल मनावू जाकी कृपा निर्मल मति पावू। सिय राम प्रेम पीयूष पूरन जनम होतन परस को मुनि मन गम जम नियम समदम विषय व्रतया करत को दुख दाह दारी दम्भ दूषण सुगण मिष आचरत को कलिकाल तुलसी सज नहीं हठ राम सन मुख करत को हठ राम सन मुख करत को भरत चरित करिने तुलसी जो सागर सुनही सिय राम पद प्रेम अवसी होई भव रस बीरती। राम लक्ष्मण शत्रुघ्न भरत चारो भैया की अवध धाम की सरयू माता की जय। दशरथ कौशल्या मैया की जय। जय जय सीता राम। धन्यवाद। अत्रे उपस्थित राम कथा प्रेमी वैष्णवने लाखों लाख वंदन छे तमारी राम कथा निष्ठा ने प्रेम ने। करोड़ों जन्मना पुण्य एक साथे उदय थाय त्यारे जीवात्मा ने भगवत कथा रस आस्वादन नो सौभाग्य प्राप्त थाय। भगवान श्री भास्कर सूर्य नारायण एमना तेजस्वी किरणों थी संसार नो समस्त मल गंदगी शोषण करे छे पण छता ई अमल अथवा विमल रहे छे। अने ईज सूर्य वंशना रघुवंश तिलक मुकुटमणि मर्यादा पुरुषोत्तम श्री राघवेंद्र सरकारनी अति अनुग्रह अनुकंपानु आ फल छे कि आपणे एमनी दिव्य लीला कथाओने संतोना सानिध्यमां बेसी अने परंपराथी सांभळी रह्या छे। वास्तवमां तो रामचंद्रजीनी प्रिया जनक दुलारी जानकीजीनी विशेष कृपा छे कारण के अलादीनी शक्ति छे अने ई राम अने सीतानो महती अनुग्रह जेने कहेवाय जे जीव ऊपर होय एने आ परम सौभाग्य प्राप्त थाय। वाल्मीकि जी रामायणनी शुरुआतमां लखे छे रामायण यत नाम सकृत उच्चारयते सदा। कोई जीव भूलथी प्रेमथी के पराणे खाली रामायण एम बोली जाय उच्चारयते तो सर्व पाप निर्मुक्तो विष्णु लोकम स गच्छति एना पाप बळी जाय अने ई सांकेतवासी वैकुंठनो वासी थई जाय। एक एक अक्षरमपि महापातक नाशनम રામચરિતના ઈ અક્ષરોમાં એવી શક્તિ છે કે જીવના મહા મોટા પાપને પણ વાળીને ભસ્મ કરે છે. તો આવો એ રામ પ્રેમ કથા સરિતામાં અવગાહન કરીએ. વૈષ્ણવ ગુરુ અને ભગવાનના ચરણોમાં સુંદર મંગલાચરણ, એમના નામ સંકીર્તન અને એ દિવ્ય ગુરુ શિષ્ય પરંપરાના સમર્પણ ભાવને સાથે લઈ અને સૂર્યવંશના એ તેજસ્વી રાજકુમારોના ચરિત્રને ગાવાનો હું સાહસ કરું છું. આમ તો કવિ કાલિદાસના શબ્દો રઘુવંશના મંગલાચરણના યાદ કરું તો એ કહે છે, ક સૂર્ય પ્રભવો વંશ, ક્યાં સૂર્ય વંશ, અને ક્વ જા અલ્પ વિષયામતી, અને ક્યાં મારી જેવો દુર્બુદ્ધિ અલ્પ બુદ્ધિ વાળો મનુષ્ય, ક્યાં સૂર્ય વંશ અને ક્યાં મારી જેવો અલ્પ મતી વાળો મનુષ્ય. આ તો એવું થયું કે તિતિર્ષુ દુસ્તરમ મોહાત ઉડુપે નાસ્મિ સાગર, કોઈ વિશાળ ભવસાગર, આ સંસાર સમુદ્રની વાત જવા દો, જેનો કોઈ ઓર છોર નથી, પણ જે આંખોથી જોઈ શકાય એવા એટલાન્ટિક જેવા મહાસાગરો જે પૃથ્વી ઉપર છે, એવા સમુદ્ર જળને પાર કરવા માટે પણ એક નાની એવી તરાપો, એક હોડી લઈને કોઈ નીકળે તો એ મૂરખ છે. એ કહે છે કે મારી નાની એવી હોડી જેવી બુદ્ધિ અને ક્યાં રામ સૂર્યવંશનો આ અથાહ સમુદ્ર, પણ છતાં હું સાહસ કરું છું. કેમ? એ ભગવાનની દિવ્ય યશ ગાથાને ગાય અને વાણીને પવિત્ર કરવા, બુદ્ધિને નિર્મળ કરવા, ભગવાનની પરમ અનુગ્રહ કૃપાને પ્રાપ્ત કરવા. ગોસ્વામી તુલસીદાસજી રામાયણમાં કહે છે કે રામના ગુણ હું કઈ રીતે ગાઈ શકું, સો મમ ગુણ કહી જાય ન કેસે. અરે રામચરિતના પવિત્ર શબ્દ હું ગાય કઈ રીતે શકું? કેમ? તમે ગાવ તો છો, તુલસીદાસને આપણે કહીએ તમે તો આખું ગાયું. તા કે મેં ગાયું તો ખરું પણ એવું જ કર્યું, સા કબની કમની ગુણ ગન જૈસે. જેવી રીતે શાક બકાલા વેચવાનો ધંધો કરવા વાળો વ્યક્તિ આજ મણીઓના મોલ કરવા નીકળ્યો છે મૂરખ, કારણ કે શાક બકાલાનો જેને આઈડિયા હોય, ચારા નાની આઠા નાના મરચાં આદુ વેચવા વાળો વ્યક્તિ, અમૂલ્ય કિંમતી મણીઓના બજારમાં જાય તો એની જે હસી થાય અથવા એની જે મૂર્ખતા સિદ્ધ થાય, એવું જ કંઈક મારું થવા જઈ રહ્યું છે. જુઓ ભારત વર્ષની આ પવિત્ર ઋષિ મુનિઓની સંસ્કૃતિ છે કે બાળપણથી જ રામના દિવ્ય ચરિત્રને સંભળાવવાની શિક્ષા દેવામાં આવે છે. ઇવન ભાગવતની ટીકાઓમાં અને વૈષ્ણવો દ્વારા સંકેત મળે છે કે ભગવાન કૃષ્ણને દ્વાપરમાં જ્યારે ગોકુળમાં નાના હતા ને, કૃષ્ણ અને બલરામ બે ત્રણ વર્ષના, ત્યારે માતા યશોદા એને રામની કથા કહેતા કે દ્વાપરમાં એક દશરથના કુંવર રામ થઈ ગયા. તો કૃષ્ણ ભગવાન કે હા કેવા હતા, એ બહુ સુંદર હતા, બહુ વીર હતા, ગુરુ વશિષ્ઠજીની પાસે વિદ્યા ગ્રહણ કરવા ગયા. તો ભગવાન એની જ કથા બે સાંભળે છે, એ જ રામ બલરામ, જે રામ છે એ કૃષ્ણ બનીને આવ્યા અને લક્ષ્મણ બલરામ, એ બે ભાઈ સાંભળે. અને કથામાં એટલો અભિનિવેશ કે માતા યશોદા રાતે સુવરાવતી વખતે કનૈયાને કે લાલા આગળ એવું થયું કે રાવણની પત્નીને, આ સીતાની રામની પત્નીને રાવણ હરી ગયો. તો કૃષ્ણ પથારીમાંથી ઊભા થાય, લક્ષ્મણ ક્યાં છે મારું ધનુષ, ભાવમાં આવી ગયા, પોતે જે સ્વરૂપ હતું એ પ્રગટ થઈ ગયું. સંકેત શું મળે ખબર? તમે ભગવાનની કથા સાંભળશો ને તો તમને તમારું સ્વરૂપ છે ને એ પ્રાપ્ત થઈ જશે. આપણે બધા સંસારના રૂપમાં ફસાણા છે પણ આપણે સ્વરૂપમાં આવવાની જરૂર છે, કારણ કે રૂપ બંધનમાં અને સ્વરૂપ મુક્તિનું કામ કરે છે. સ્વરૂપ છે આપણું એ રામના દાસ છે આપણે, પણ આપણે અત્યારે માયાના દાસ બની ગયા છે. તો ભગવાનની કથા સાંભળવાથી જીવને એનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે, જે મૂળ આત્મા તરીકે પરમાત્માનો અંશ અને એનો સનાતન સેવક જે છે, એ કથા શ્રવણ કરવાથી એને આ દિવ્ય જ્ઞાન મળી જાય. કૃષ્ણ ભાવમાં આવીને કહે છે, ક્યાં છે ધનુષ લક્ષ્મણ? તો બલરામજી ઉભા થાય કે હમણે મળી જાય, શાંતિ રાખો, નકર હમણે રામ અવતાર પાસે કેમ ચાલુ કર્યો? એ લીલા તો પૂરી થઈ ગઈ, પણ ભગવાન ભાવમાં આવી. આ પ્રસંગથી શું શિક્ષા મળે? રામના કૃષ્ણના દિવ્ય ગુણ માતા પિતાનું કર્તવ્ય છે કે એ બાળકોને કે. તમને એક બીજો પ્રસંગ યાદ કરાવું, મહારાષ્ટ્રના વીર શુરવીર શિવાજીનો. માતા જીજાબાઈ અને સુવરાવતી વખતે તમે સાંભળ્યું છે કે રામ અને કૃષ્ણના કથાને કહેતા હતા. પારણા માઈ પોઢીને સાંભળતા હતા રામ લક્ષ્મણ ની વાત. પારણામાં શિવાજી રામ અને લક્ષ્મણ ની કથાઓને સાંભળે, એની માતા કે ઘણા નાના ડુંગરા ડોલે. બાળપણથી આ સંસ્કારો જયારે પડે જીવમાં, અને જેનું ચરિત્ર સાંભળો ને એનો સ્વભાવ અને એની શક્તિ તમારામાં પ્રવેશ કરે. તમે ઈચ્છતા હો કે તમારી સંતાન શુરવીર થાય, આપણા ભવિષ્યમાં ભારતનું ઉજ્જવળ બનાવે એવા બાળકો જો સંત પ્રકૃતિના થાય, ભારતની મહિલાઓ સતીવ બને, તો તમારે આ રામાયણ ને ભાગવતનો આશરો લેવો પડશે. જેવું સાંભળો એવા ગુણ આવે. જુઓ કેટલું સામે પ્રગટ છે. શિવાજીને નિંદરું ના આવે એ માતા જીજાબાઈ ઝુલાવે. ધન થઈ માતા જે બાળકોને કૃષ્ણનો પ્રસાદ, રામની કથા, રામનું નામ, સંતોની સેવા અને કંઈક સાધુ ગૌ સેવા અને ભગવાનને સંતોની સેવામાં દાન દેતા શીખવાડે છે, એ જનેતાને કોટી વંદન કરે છે ભારતના બ્રહ્મચારી સાધુઓ સંન્યાસી. તો આ બે કૃષ્ણલીલા અને શિવાજીના ચરિત્રથી આપણને એક મંગલાચરણની અંદર હું રામકથામાં પ્રવેશ કરાવું, એ પહેલા તમને સ્મરણ કરાવું છું કે આ છે આપણી સંસ્કૃતિ, આ છે આપણા સંસ્કાર. કળિયુગના એ મોહ માયા ને અહંકાર આસક્તિના એ વાવાઝોડાથી તમે બચવા માંગતા હો તો રામકથાનું કવચ પહેરો, કૃષ્ણ કથાનું કવચ પહેરવું જોઈએ. એ વિકાર કામ ક્રોધ લોભને તમે જીવનમાંથી નષ્ટ કરવા માંગતા હો, અજ્ઞાનના અંધારામાંથી સૂર્ય પ્રકાશ તરફ જવા માંગતા હો, તો એ રામ અને કૃષ્ણનું નામ જીભ ઉપર લાવો. હરે કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે. સમસ્ત વેદ પુરાણ ઉપનિષદોનો સાર છે શ્રવણમ કીર્તનમ. અને આજ રામચંદ્રજી શબરીબાઈને કહીને ગયા છે, પ્રથમ ભગતિ સંતન કરશે, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. તો ભાગ્યવાન છીએ આપણે બધા કે ભક્તિ વેદાન સ્વામી પ્રભુપાદ જે ઇસ્કોન સંસ્થાના આચાર્ય છે, એમના દિવ્ય બુદ્ધિ અને ભક્તિના પ્રયાસથી આજે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો સૂર્ય ઉગી રહ્યો છે. નહીં તો પાખડના વાદળાઓએ ઘેરી લીધો હતો. પણ આ હરિનામ સંકીર્તન, હરિકથા, મહાપ્રસાદ, ગીતા ભાગવતનો આ સનાતન સંદેશ આ ભક્તિ વેદાંત સ્વામી આખા વિશ્વમાં પહોંચાડ્યો. ભારતની જે મહત્વતા છે, સનાતન ધર્મની જે સંસ્કાર છે, એને સ્થાપિત કર્યા. એટલા માટે એના પ્રણામ મંત્રમાં કહે છે, કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે. કૃષ્ણ ભક્તિને ભૂતળ ઉપર સ્થાપિત કરી આ સાધુએ, અને એના દ્વારા સ્થાપિત આ ઇસ્કોન આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ, જે વિશ્વના ખૂણે ખૂણે એક જ પ્રયાસ કરે છે કે માનવમાં માનવતા જાગે, કૃષ્ણ ભક્તિના, રામ ભક્તિના, સનાતન ધર્મના સંસ્કાર જાગે. આજે પ્રકૃતિથી તો दानवता छवाई गई है। आकृति तो मानवनी रही है, पण मानवता खोई बैठो है। आजनो समाज पाश्चात्य जगत नी आधुनिक हवा नो एटलो शिकार बनी गया है कि आपणे आपणा मूल ने भूली गया। त्यारे आ संस्थाना वैष्णवों ने आपणे लाखों अभिनंदन देवा जोईए कि आपणी माटे थई अने आवा सुंदर आयोजन करे, પોતાનું ધન લગાડે, તન લગાડે, મન લગાડે, શરીરને પૂરેપૂરું આમાં સમર્પિત કરે, પોતાનો બિઝનેસ, પરિવાર, વ્યવહાર છોડીને તમારી માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે। તો જે ભાઈઓ ટીવીના માધ્યમથી ઘરે જોઈ રહ્યા છે કે સમય કાઢીને કથાને આદર આપી, રામાયણને આદર આપી, સંત સમાજને આદર આપીને અહીંયા બેઠા છે, એમને બધાને હું કેવલ સ્મરણ કરાવું, કારણ કે રામ તત્વ, રામ કથા તો તમે મારી કરતા વધારે સારી જાણો છો। હું તો ખાલી એ કથાને વાણીથી ગાઈને તમને સ્મરણ કરવાની સેવા કરું છું। બાકી તમે બધા બહુ મહાન જ્ઞાની છો, ભારત ભૂમિના વાસી છો, ગુજરાતમાં અને એમાંય સૌરાષ્ટ્ર જે સંતો અને સુરાની ધરતી છે એમાં તમે ફરો છો, તો કઈ જ્ઞાનમાં ભક્તિમાં ઓછા નથી। પણ હા, ઠાકુરજી ગીતામાં કહે છે, બોધ યંત પરસ્પર, મારો વૈષ્ણવ હોય મારી કથામાં રમણ કરે અને મારી દીધેલી ગીતા ભાગવત રામાયણની શિક્ષાને માનવ સમાજમાં બોધ આપે। તો બસ એક ગીતા ભાગવત રામાયણના દિવ્ય પવિત્ર જ્ઞાનને પ્રસાદીમાં દેવાની આપણા ભાઈઓને હું સેવા માત્ર કરું છું, પણ સાથે સાથે નિવેદન પણ કરું છું કે તમે બધા તમારા જીવનને કૃષ્ણ રામ ભક્તિથી ભરો। જીવન સાચું ઈ છે, સાચી સંપત્તિ ઈ છે। જીવનનું લક્ષ્ય ખાવું પીવું ઊંઘું પશુ ઘોડે નથી, જીવનનું લક્ષ્ય રામ પ્રેમ, કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવો એ છે। અને એ કૃષ્ણ પ્રેમ, રામ પ્રેમ જો નહીં પ્રાપ્ત થાય તો આપણે જન્મ મૃત્યુના ચક્રમાં રહેશું। અને એ રામ કૃષ્ણ પ્રેમ રામ અને કૃષ્ણની કથામાં છે, અને રામ અને કૃષ્ણની કથા રામ અને કૃષ્ણના ભક્તોની શરણમાં આવો, એમના સંગમાં આવો ત્યારે પ્રાપ્ત થાય। એટલા માટે કહે છે, સાધુ સંગ, સાધુ સંગ સર્વ શાસ્ત્ર કહે। શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુને યાદ કરો કથાના પ્રારંભમાં, જે કળિયુગમાં કૃષ્ણ પ્રેમ જે ગોલોક વૃંદાવનનું ધન છે, એ ઉદારતાથી રાધારાણીનું હૃદય લઈ અને એમની દિવ્ય ક્રાંતિ લઈ અને આજથી 125 વર્ષ પહેલા પૂર્વ બંગાળ ગંગાના કિનારે જગન્નાથ મિશ્ર અને સચી માતાના ઘરે પ્રગટ થયા હતા, એ ગૌરાંગમાં પોતાના જીવનમાં એક સુંદર વાત આચરણ કરીને હરિનામ સંકીર્તનની ગંગાને પૂરા ભારતમાં પ્રસરાવી, પોતે જીવનમાં આચરણ કર્યું, તો એ જ હરિનામ ગંગા સંકીર્તન આંદોલન ને પ્રભુપાદજીએ વિશ્વ વિખ્યાત કરી દીધું। પણ આ ગૌરાંગ મહાપ્રભુ કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ નામ સંકીર્તન, કૃષ્ણ કથા અને એક વૈષ્ણવનું આચરણ વ્યવહાર કેવો હોવો જોઈએ એ પોતે આચરણ કરીને જે પ્રદાન કરવા આવ્યા હતા એ કળિયુગમાં, એ મહાપ્રભુને પણ જીવનની અંદર પૂર્ણ સમર્પણ ભાવથી પ્રણામની સાથે, કારણ કે પોતે એક ભક્ત હોવાના કારણે એ પણ ભાગવત સાંભળતા, એ પણ રામાયણ સાંભળતા ભક્તોના મુખેથી ચૈતન્ય મહાપ્રભુ સ્વયં। તો બસ ઈજ આ દિવ્ય પરંપરામાં આવો આધાર લેશું વાલ્મીકીજીની મહાન કૃતિ, જેને આખું વિશ્વ દેવતાઓ પણ વંદન કરે છે એ રામાયણને, અને સમસ્ત લોકમાં ભારત ભૂમિમાં જેનો અદ્વિતીય પ્રભાવ છે એવું શ્રી રામચરિત માનસ જેના રચયિતા ગોસ્વામી તુલસીદાસ છે, આ બે દિવ્ય ગ્રંથોનો આધાર લઈ અને રામકથાના દિવ્ય પાવન સરોવરમાં આપણે પ્રવેશ કરીએ। રામકથા તો અથાહ છે, અસીમ છે, અનંત છે, તો 5 દિવસમાં અને 1-1.5 કલાકનું આ સત્ર એમાં કાંઈ વર્ણન પૂરું ન થાય, એટલા માટે એવો નિર્ણય કર્યો ભક્તોના આજ્ઞાથી અને પ્રેમને લઈને, વિશેષ કરીને પ્રેમી મુંબઈના ભક્તોના, કે ભરત ચરિત્ર ઉપર કંઈક પ્રકાશ કરો। ભરતનું ચરિત્ર દેવતાઓ માટે પણ વર્ણન કરવામાં દુર્લભ છે, અવચનીય છે, કારણ કે રામ પ્રેમનો ગંભીર સમુદ્ર છે, ભરત પ્રેમ પયોધિ ગંભીર, ગોસ્વામી એ લખ્યું છે. તો હું તો મારી અલ્પમતીથી શું વર્ણન કરું, પણ ગોસ્વામીએ જે ભરતજીના ગુણ ગાયા છે, ભરત મિલાપ, ભરત વિલાપ, દશરથજીના અવસાન પછી ભરતની અયોધ્યા કાંડમાં એન્ટ્રી પ્રવેશ થાય છે, ત્યાંથી પ્રસંગને લઈ અને ચિત્રકૂટ યાત્રા, રામ મિલન અને રામજીની પરમ કૃપા પ્રાપ્ત કરી, એમની ચરણ પાદુકા પ્રભુ કૃપા કરી, પાવરી દીની સાદર ભરત શીશ ધરી લીની અને ચરણ પાદુકાને લઈને અવધ પાછા પધારે. આ એક અયોધ્યા કાંડના કંઈક 40-50 દોહાની અંતર્ગત અને વાલ્મીકી રામાયણને એનાથી મળતી જે શ્લોકાવલી છે એનો કંઈક આધાર લઈ અને વિવેચન કરશું. આવો અયોધ્યા કાંડના મંગલાચરણથી પ્રારંભ કરીએ, જે તમારી સામે હમણે ગાવામાં આવ્યું. યસ્યાંકે ચ વિભાતિ ભૂધરસુતા દેવા પગા મસ્તકે. ગોસ્વામી તુલસીદાસ અયોધ્યા કાંડના ભરત ચરિત્રને વર્ણન કરતા પૂર્વ ભગવાન શંકર જે કૈલાસ અધિપતિ ગંગાધર માથે દ્વિતીયાનો ચાંદ શોભે છે એવા ચંદ્રમૌલી ભગવાન શિવને યાદ કરે. કેમ? ભાગવતમાં લખ્યું છે કે ભગવાન શંભુ વૈષ્ણવોના આદિ ગુરુ છે, વૈષ્ણવાનામ યથા શંભુ. અને બીજી વાત કે રામકથાના પ્રથમ વક્તા કોઈ હોય તો એ ભોળા છે, પ્રથમ શ્રોતા કોઈ હોય તો કુંભજ ઋષિ પાહી શિવ છે. તો રામકથા શ્રવણ ને કીર્તનનો અધિકાર એ વૈષ્ણવના આદિગુરુ પ્રલયનકારી નટરાજની શરણ લીધા વગેરે ક્યાંથી સંભવ બને? નમસ્કારમાં શું હોય, સોરી મંગલાચરણમાં શું હોય? નમસ્કાર, વસ્તુ નિર્દેશ, આશીર્વાદ. તો અહીંયા ભગવાન શિવને નમસ્કાર કરવામાં આવે, શ્રી શંકરમ પાતુ મામ, હે શંકર હું તમારી શરણ લઉં છું. કેમ? વર્ણન જુઓ, યસ્યાંકે ચ વિભાતિ ભૂધરસુતા. જે શિવજી કૈલાસમાં એક વટવૃક્ષની નીચે બિરાજે છે તો એના ખોળામાં કોણ છે? એના અંકમાં વામ ભાગમાં ભૂધર સુતા, હિમાલયને ભૂધર કહે છે પર્વત, અને એની પુત્રી પાર્વતી એ પર્વતની પુત્રી છે, એટલે ભૂધર સુતા. ભૂધર સુતાને ભગવાન શિવે ખોળામાં ડાબી બાજુ આસન આપ્યું છે. ચિત્રકેતુ પ્રસંગ 6 સ્કંદ ભાગવતાનું પ્રમાણ કે શિવજી ખોળામાં લઈને કથા કરે. કેટલો કામને જીતી લીધો છે ભગવાન ભોળાએ, તમે જુઓ, કામને તો બાળી દીધો તો ત્રિનેત્રથી શિવજીએ. એટલા માટે શિવજીને કામારી કહે છે. એક નામ છે કામારી, કૃષ્ણનું નામ છે કંસારી અને શિવનું નામ છે કામારી. કામનો અરી, કામને દુશ્મન બાળી દીધો, અને ઓલા કંસને અરી એટલે દુશ્મન, કંસારી. તો પાર્વતી જેના વામ અંગને શોભા પ્રદાન કરે છે, દેવા પગા મસ્તકે, અને જેને માથામાં દેવતાઓની નદી ભગવતી ભાગીરથી શ્રી ગંગાજી બિરાજે છે જટામાં. પ્રેમ ભક્તિની ગંગાનો પ્રસરાવ કરતા ભગવાન શિવ જટામાંથી. ક્યારેક ક્યારેક પાર્વતીજી ખોળામાં બેઠા બેઠા થોડાક રંજ થઈ જતા અને ગંગા હામું જોતા ને ત્યારે એમ થતું કે ભગવાન શિવે મારી પર કૃપા કરી કે મને ખોળામાં બેહારી, પણ આને તો માથે ચડાવી છે. કારણ કે ગંગા એક દેવી છે ને, સ્ત્રીઓને થોડુંક કોક એની કરતા વધારે થોડુંક સૌથી થોડોક ભાવ હોય ને, એ કે મને ખોળામાં બેહારી બહુ સારું, પણ આને તો માથે ચડાવી છે. કારણ કે ગંગા માથે બિરાજે છે ભગવાન શિવ. અને કેમ? કારણ કે ભાગવતની અંદર ભગવાન કપિલ 3:28-22 યદ પાદ શૌચની સરિસિતમ પ્રવરોદકેન તીર્થે નિમૂર્ધ્યનિ કૃતેન શિવ શિવો ભૂત. કપિલ ભગવાન દેવહૂતિજીને કહે છે કે જેના ચરણ કમળથી વહેતી જળ બ્રહ્મ દિવ્ય બ્રહ્મ જળ જે સમસ્ત તીર્થોનો રાજા છે, બધી નદીઓના બધા તીર્થોમાં જે સર્વશ્રેષ્ઠ છે, પ્રવર ઉદકેન જળોમાં જે પ્રવર છે, એને શિવજીએ માથે ચડાવ્યું ને શિવ શિવ થઈ ગયા. આખા જગતનું શિવ એટલે મંગાળ કરવાની શક્તિ ગંગાને માથે ચડાવીને ધારણ કરી લીધી. કેટલો પ્રેમ કરે છે ભગવાન શિવ વિષ્ણુને અને વિષ્ણુના ચરણામૃતને એ દેખાડે, માથે ચડાવી અને દેખાડે. એટલું જ નહીં વાલા વૈષ્ણવો, ભગવાન શિવ સંદેશ આપે છે કે ભગવાન વિષ્ણુની જે શરણ લે ને, ગંગાનો સંબંધ ક્યાં છે? વિષ્ણુના ચરણારે. શિવજી કહે છે કે જે ભગવાન વિષ્ણુના ચરણોની શરણ લે એને હું માથે ચડાવું છું, એને હું માથે. બીજું ઉદાહરણ, ભાલે ચ બાલ વિધુ ગલે ચ ગરલમ. મંગલાચરણમાં શિવજીની કૈલાસની શોભાને શબ્દનું રૂપ આપતા ગોસ્વામી તુલસીદાસ કહે છે કે ભાલે ચ બાલ વિધુ, શિવજીના ભાલે કપાળે જટામાં ગંગા તો છે પણ સાથે સાથે દ્વિતીયાનો ચાંદ. બાલ વિધુ, વિધુ એટલે ચંદ્રમા, ચંદ્રમા બિરાજે છે. કેમ? સ્કંદ પુરાણ માહેશ્વર ખંડ બહુ સુંદર કથા છે કે સમુદ્ર મંથન વખતે એ ચંદ્રની પાછળ જયારે રાહુ પડ્યા, કારણ કે ચંદ્ર એ ઓળખાણ આપી દીધી ચંદ્ર અને સૂર્ય કે આસુર છે વિષ્ણુ મોહિનીને, ત્યારે રાહુ એને મારવા પકડવા એક મોટાથી અમૃત પી ગયો એટલે જીવિત હતા એને ખાવા માટે, ત્યારે કહે છે ને આ સ્કંદ પુરાણમાં વ્યાસ ભગવાન કે ચંદ્ર ભગવાન શિવની શરણમાં ગયા, બચાવો મને આ રાહુના અત્યાચારથી. ત્યારે ભગવાન શિવે એને કીધું, કાંઈ વાંધો, આવી જે મારી શરણમાં આવે ને એને હું શરણમાં રહેવા દેતો નથી, ક્યાં ચડાવું છું? માથે. અને શિવના માથાને જે ઉપાસ કરે એને કોઈ રાહુ બાહુ કાંઈ કરી નહીં શકે. રાહુ પ્રણામ કરીને પાછા વહી આવ્યા, ચંદ્રનું કાંઈ બગાડી નહીં શકે. અને યાદ કરો, તમે તો ગુજરાતની ધરતી પર રહો છો, દ્વારિકા અને સોમનાથની બોર્ડરમાં સોમનાથ દ્વાદશ જ્યોતિર્લિંગ, સોમનાથ, સોમનો અર્થ ચંદ્ર છે. અને ત્યાં પણ એ ચંદ્રના સસરા થોડાક આંકડા પ્રજાપતિ દક્ષ શ્રાપ આપી દીધો કે તને ક્ષય રોગ થઈ જાય. કેમ? કારણ કે દક્ષએ 27 કન્યા ચંદ્રને પરણાવી હતી અને એમાં સર્વશ્રેષ્ઠ રોહિણી, રોહિણી પ્રત્યે ચંદ્રનો બહુ સુંદર પ્રેમ ભાવ હતો, તો બાકીની 26 ને વાંધો હતો. એને ઘરે જઈને બાપાને ફોન કરીને કીધું કે અમારે મળવું જ તમને, અને ન્યાજન કીધું કે આ તમારે જમાઈ છે ને એ અમને હસવતા નથી. કેમ? એ કે એકને જ હાચવે છે. તો એ દક્ષ આવ્યા અને ચંદ્રને કીધું, તમે આવું કેમ કરો છો? મેં તમને હત્યાય દીકરી પણ નહીં, હત્યા વેરે હરકો પ્રેમ રાખો જઈને એકને જ કેમ હાચવો છો? અને શ્રાપ આપી દીધો, તમને ક્ષય રોગ થઈ જાય. એટલે ચંદ્ર જે પૂર્ણ ચંદ્રની કળા ઘટવા માંડી અને ક્ષય રોગથી પીડાતા એ ભગવાન શિવની તપસ્યા કરે એ સમુદ્રના કિનારે. શિવજી પ્રસન્ન થઈ અને એને આશીર્વાદ આપે કે ઠીક છે, તારી કલા ભલે ઘટતી હોય પણ હું આશીર્વાદ આપું છું કે એની કલા તારી 15 દિવસ વધશે, પણ પૂર્ણનો ચાંદ પણ તું બનશે. તો ચંદ્રને રાહત કરી દીધી ભગવાન શિવે. સોમનાથની આ પવિત્ર કથા, આ પ્રસંગ પણ ભક્તો બતાવે છે. શિવજીએ આ કથાને તમને કીધી પુરાણોની, પણ વૈષ્ણવો બહુ સુંદર કારણ આપે કે શિવજીએ ચંદ્રને માથે ચડાવ્યો એનું એક બીજું રહસ્ય એ છે કે ભગવાન શિવ ત્રિકાળ જ્ઞાની છે, હે ને? ભૂત ભવિષ્ય વર્તમાનના આદિદેવ જાણે છે એ તો બધું. અને સમાધિમાં એને જોયું કે મારા આરાધ્ય ઈષ્ટ સોમ વંશમાં જન્મ લેશે, ચંદ્ર વંશમાં જન્મ લેશે. જ્યારે સૂર્ય વંશમાં જન્મ લીધો તો રુદ્રનો અંશ હનુમાન બનીને એની સેવા તો મેં કરી, પણ જ્યારે એ ચંદ્ર વંશમાં પૂર્ણ પુરુષોત્તમ આવશે તો એ ચંદ્રને જ માથે ચડાવી લો પહેલેથી. કારણ કે જે વંશમાં ભગવાન આવે એ વંશ પણ મારી માટે શિરોધાર્ય છે. ભાલે બાલ વિધુ ગલે ચ ગરલમ નીલકંઠ કહેવાણા. ભગવાન શિવ પરોપકારની મહામૂર્તિ, કેટલા ઓઢર દાની, સમાજ માટે, દેવતાઓ માટે, સમસ્ત જગતના જીવો માટે ઝેર પી લીધું. ત્યારે સંતો કવિતાઓમાં કહે છે કે શિવ સમાન દાતા નહીં વિપદ વિદારણ હાર. લજિયા મોરી રાખીઓ એ નંદી કે અસવા, હે વૃષભ ધ્વજ, દાસની લાજ રાખજો, કારણ કે તમે ઓઢર દાની છો, દેવામાં સમજો છો. તો એ ભગવાન શિવે ઝેર પી લીધું, પરોપકાર. યસ્ય ઉરસી વ્યાલરાગ, જેની છાતીએ ગળામાં વ્યાલરાગ, સર્પ બિરા, વ્યાલ સંસ્કૃતમાં સર્પને વ્યાલ કહે છે. માનો ભગવાન શિવને થયું કે અનંત શેષ હજારો મુખેથી હરિગુણ ગાય છે, અને જે હરિના ગુણ ગાય એ મારા હૃદયમાં રહે છે. શિવજી કહે છે કે એ મારી છાતીએ ચડીને રહે છે, જેના મુખમાં હરિગુણ છે. એ ભગવાન શિવ જેનો શશિનિભ ઉજ્જવલ પૂર્ણિમાના ચાંદ જેવું ઉજ્જવલ શરીર છે ભગવાન શિવનું, સુરવર જે દેવોના દેવ મહાદેવ છે, સર્વાધિપ સર્વદા અને હંમેશા બધી જગ્યાએ જે બધાનું મંગળ કરે છે, ભૂતિ વિભૂષણ જે સ્મશાનની એ વિભૂતિને, ભૂતિને અલંકાર રૂપે ધારણ કરે, માનો કામને બાળી દીધો છે શિવજી. ઈ શંકર કૈલાસ ચંદ્ર મૌલી, પાતુ માં મારી રક્ષા કરો. જો શિવજીમાં સમન્વય છે, બે વિરોધાભાસ, એક બાજુ ગંગા એક બાજુ વિષ નૈન્ય, એક બાજુ ચંદ્ર એક બાજુ સાપ, વિરોધાભાસ બધું છે. શિવજીનો આખો પરિવાર જ વિરોધાભાસ છે. એનું ગ્રહસ્થ જીવન વિચાર કરો ને, કારણ કે એનું વાહન બળદ અને એનું ઘરના વાહન સિંહ, બે વિરોધ. એનું ભળે નહીં, ભળે નહીં, એની દીકરામાં તકલીફ. ગણેશજી ઉંદર બિરાજે છે ને, ઓલા મોર ઈ ખાઈ જાય એકબીજાને ભળે. વિરોધ વિરુદ્ધ પ્રકૃતિ શિવજીએ એક કરી છે. માનો એ શીખવાડે છે કે ઘરની પરિવારની અંદર અલગ અલગ મતિ, અલગ અલગ બુદ્ધિ રાખવા વાળા ને જો સુખેથી રહેવું હોય તો રામ ગુણ ગાવા પડશે, રામ નામ લેવું પડશે, તો જ સુખ રહે છે પરિવારમાં. એટલે શિવજીનો પરિવાર કૈલાસમાં એકથી એક ચડિયા હતા, કાર્તિકેય, ગણેશ, પાર્વતી, શંકર, એના વાહનો એકથી એક ચડિયા હતા, પણ બધા સુખેથી ને આનંદથી રહે છે. ઘર નથી તોય શિવજીએ ગણેશજી હાટું એક રૂમ બનાવ્યો, ડાઇનિંગ એટેચ, એ કાર્ય એવું કોઈ વર્ણન નથી, એક ઘર નથી, પણ છતાં સુખેથી રહે. કેમ? હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. સુવિધાથી સુખ નથી, સત્સંગમાં રામ કૃષ્ણની ભક્તિની સંસ્કારના સમજણ જેનામાં સુમતી છે, ના સુખ. આ માનો શિવજી પોતાના જીવનથી દેખે, એક આઈડિયલ ગ્રહસ્થ, આદર્શ ગ્રહસ્થ છે. અને યાદ કરો, ભાગવતના આધારે દ્વાદશ મહાજનોમાં પણ જેમનું સ્થાન આવે છે, સ્વયંભૂ શંભુ. એ ભગવાન શિવની શરણ ગોસ્વામી એટલા માટે લે છે માનો કે એને થયું, એને પહેલા જ એને ગુરુ માન્યા છે, બાલકાળના મંગલાચરણમાં જ. શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો ભવાની શંકરો વંદે, શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. તો કોઈ પણ કથા કે કૃષ્ણ રામ અર્ચન કરવું હોય તો પેલા ગુરુનું ચરણ લેવું પડે, એનું સ્મરણ કરવું પડે, એટલે શિવજીને સ્મરણ કરે. અથવા એક વિનમ્ર ભાવ એક આચાર્ય આપે છે કે માનો મંગલાચરણમાં ગોસ્વામી તુલસીદાસ રામકથા કહેવા જવું છે, ભરત ચરિત્ર કહેવા જવું છે, આ બે એટલું પવિત્ર ગંભીર છે કે શિવજીની કૃપા વગેરે સંભવ નથી. કારણ કે ઘટના પ્રસંગો અયોધ્યા કાંડના એવા છે કે એમાં પરસ્પર સુખ દુઃખ ભળેલું છે. અને એ વખતે ચિત્ત જો કથામાં ખોવાઈ જાય તો ભાવ સમુદ્રમાં ગોસ્વામી ડૂબી જાય તો કથા અટકી જાય. એટલે શિવ એ ચિત્તની, એ બુદ્ધિની રક્ષા કરે, કારણ કે ભાગવતના આધારે ચિત્તના દેવતા ભગવાન શિવ છે. તમે જાણો છો કે આપણી બધી ઇન્દ્રિયો પર એક એક દેવતા વસે, કેટલી રહસ્યમય વાત છે. જો કોઈ પણ પ્રસંગમાં તમે ઊંડા ડૂબો ત્યારે ખબર પડે, નહીં તો બસ ભગવાન શિવને યાદ કર્યા, પ્રણામ કર્યા, થઈ ગયું એક જ મિનિટમાં. પણ મને એમ થયું કે ગોસ્વામી કમસે કમ મંગલાચરણ કરે છે તો આપણે પણ, જે રામકથાના પ્રેમી છે, રામ નામના પ્રેમી છે, વૈષ્ણવના ગુરુ છે, એ ભોળાના વિશે કંઈક બે શબ્દો કહીને વાણીને પવિત્ર કરો. અને સાથે સાથે ગોસ્વામીના પાછળ ઉભો ઉભો હું પણ એ જ અભિલાષા છે કે કથામાં વિઘ્ન ના આવે, મતિ શુદ્ધ રહે, ચિત્ત શુદ્ધ રહે, શિવની કૃપાથી સંભવ છે. કલોલમોલી નિચારું ગંગા, લસત બાલ ભાલેન્દુ કંઠે ભુજંગા, ભગવાન શિવની શોભાનું એ દર્શન મનથી, વાણીથી, શબ્દોથી લીધા પછી गोस्वामी भगवान राम ने याद करे छे, जेनु चरित्र ई गावा अयोध्या कांड में जई रिया छे। राम नी कई लीला अयोध्या कांड में छे, जेवो सात कांड छे, बाल अयोध्या अरण्य सुंदर उत्तर किष्किंधा लंका, सात कांड में बीजो कांड अयोध्या कांड छे, जेमा भगवान नी वनवास लीला नु वर्णन छे। आखा अवध नु एकमात्र साम्राज्य जेना हाथे जेना माथे ताज आववानो छे, एक रात में जेने उघाड़ा पगे वन में जावानो छे, કેટલું અંતર! પણ આવી વિષમ પરિસ્થિતિમાં પણ જેના ચિત્તની વૃત્તિને ન હર્ષ ન શોક ન આનંદ ન દુઃખ, આવી જેની મૂર્તિ છે, સમગ્રનું એનું મન અને શરીરને આખું પ્રસ્ફુટિત થઈ ગયું, પ્રફુલ્લિત થઈ ગયું જયારે વનમાં જવા મળ્યું વાત મળી ત્યારે। ધન્યવાદ હે માતા, તે તો મારું સાચું હિત કર્યું, મારો પ્રાણથી વાલો ભરત એને તે રાજ માગ્યું, તે મારા હૃદયની આખા અવધમાં ગુરુ વશિષ્ઠ ભલું કરવા વાળા, પિતા ભલું કરવા વાળા, મારો ભાઈ લક્ષ્મણ મારી આરે સેવા કરવા વાળો, અવધના એક એક વાસી મને પ્રેમ કરે, પણ મારું હિત કર્યું હોય તો કઈ કઈ તે, કારણ કે એ બધાએ મને રાજતિલક પહેરાવવાની વાત કરી અને પોતે ખુશ થયા, પણ રામ શેમાં ખુશ છે એ તે જાણ્યું એકે, એ બધા મને ખુશ કરવા અને પોતે ખુશ કરવા કે રામ રાજા બને, રામ રાજા બધા જોઈશું પછી એની શરણમાં આનંદ કરશું, એ પોતાનો આનંદમાં ભલે બધા પીડ્યા હોય પણ રામને શું ગમે છે એ કોઈ જાણ્યું હોય તો માં તે જાણે છે। મારા જીવનમાં સૌથી આનંદનો સૂર્ય આજ ઉગશે સવારમાં, કારણ કે મારો પ્રાણથી વાલો ભાઈ ભરત ગાદીએ બેસે, એનથી બીજું કોઈ દ્રશ્ય નથી મારી માં। હવે ભગવાનના શબ્દો જો, ઓલી બાજુ કઈ કઈ ના શબ્દો, ના બાજુ ભરત ભગવાનના, પિતા દેહી મોર કાનન રાજુ, પિતાજીને કે તમે ચિંતા શું કામ કરો છો, 14 વર્ષ તો આમ વયા જાય, અને ઋષિ મુનિઓને મળીશ, સત્સંગ કરીશ, અરે ભરત તો કેવલ અયોધ્યાની સીમાના રાજા બનશે, પણ રાજમહેલ કરતા વન મોટો કે રાજમહેલ મોટો, વન, મને તો વનનો રાજા બનાવ્યો। જો કેટલી વાત ગંભીર છે, સિરિયસ ને દુઃખદાયક છે, પણ રામે પોતાના મધુર વચનોથી પ્રસંગને એકદમ હળવો કરી નાખ્યો અને આનંદમાં આવી ગયો। એને ગોસ્વામી યાદ કરે છે, પ્રસન્નતાયા નગતાભિષેકત તથા નમમલે વનવાસ દુખત। વશિષ્ઠજીએ આવીને સમાચાર આપ્યા કે રામ કાલે સવારે વહેલા જાગી અને ઉપવાસ કરજો, સરયુ જળથી સ્નાન કરી શૃંગાર સિંગારને સજી અને સિંહાસને બિરાજવાનું છે, તમારું રાજતિલક કરવાનો નિર્ણય પિતાશ્રીને મેં લઈ લીધો છે। આટલી વાત સાંભળી ભગવાન રામ દુઃખી થઈ ગયા, ખુશ નહીં, ત્યાં લખ્યું છે અને કહે છે કે હા મને રાજ બનાવવાનું, તો મારા 3 ભાઈઓ છે એનું હું, તો કે એનું શું, એ તમારી સેવા કરશે, તમારી આજ્ઞામાં રાજન કાર્યમાં સાથ દેશે, કેમ, કારણ કે આપણા રઘુવંશની પરંપરા છે કે મોટો ભાઈ ગાદીએ બિરાજે। પણ ભગવાન રામ કહે છે, જન્મે સંગ સંગ ચૌ ભાઈ, ચારે ભાઈ નો જન્મ હારે, રેમા હારે, લગન હારે, બધું હારે, પણ બંધુ બિહાઈ પડે હિ અભિષેકુ, નાના ભાઈને છોડીને મોટાને રાજ મળે, આ વાત ગમતી પરંપરાથી શ્રેષ્ઠ છે, પણ રામ કે મને ગમતી નથી। વિમલ વંશેહી અનુચિતયેકુ, આ વિમલ સૂર્ય વંશમાં એક વાત અવળી છે, બરોબર નથી, શું, મોટાને જ રાજ, નાનાને કેમ નહીં, બોલો, આવો રામનો વિચાર। દુઃખી હતા, પણ જયારે કઈ કઈ કીધું કે ભરત હિ ટીકા, તો ભગવાન હર્ષ ઉલ્લાસના સમુદ્રમાં ગોતા મારવા માંડ્યા, વાહ મારા મનની વાત માં તે પૂરી કરી, જુઓ રામનું ચરિત્ર। એને અહીંયા ગોસ્વામી યાદ કરે છે કે અભિષેકની વાત આવી તો પ્રસન્ન ન થયા, અને વનવાસના દુઃખની વાત આવી તો મમલે મુરજાઈ ન ગયા, ઉદાસીન ન થઈ ગયા, બે અવસ્થામાં એક ચિત્ર છે રામનું, કેવું હતું, હસતું, એકદમ નોર્મલ કન્ડિશન જેને કહેવાય, એકદમ સાધારણ વૈજ્ઞાનિક સ્થિતિમાં હતા, ન હર્ષ ન શોક ન આનંદ, બિલકુલ પરફેક્ટ સ્થિતિમાં. એટલા માટે કહે છે કે જેને રાજ તિલક મળ્યું તો ખુશી ન થઈ, વનવાસ મળ્યો તો દુઃખ ન થયું, એવા સચ્ચિદાનંદ ભગવાન શ્રી રઘુનંદન મુખામ્બુજમ, એમનું જે મુખ કમળ છે જેમાં મંજુલ મંગલતા છે, પ્રભા છે, એ મારી રક્ષા કરે. ગોસ્વામી કહે છે
મુખામ્બુજ શ્રી રઘુનંદનસ્ય મે તથા નમમ,
કહે છે
સદા તુમે મંજુલ મંગલ પ્રદા.
સદૈવ એ રામના મંજુલ, મંજુલ નો અર્થ થાય આ મનોહર, અતિ રમણીય, અતિ સુંદર. મંજુલ શબ્દનો અર્થ થાય જે મનને બુદ્ધિને આનંદ દે, પરમ સુખ પ્રદાન કરે. અને મંગલ એટલે તો કલ્યાણ, શુભ કરવા વાળું. આજે રામચંદ્રજીના મુખ કમળ ઉપર જે શોભા છે ને, એનું હું શરણ લઉં છું. ત્યાર પછી એક જ શ્લોકમાં આખી રામ લીલાને યાદ કરીને પ્રણામ કરે. નીલાંબુજ શ્યામલ કોમલાંગો, કેવું છે રામનો શ્રી વિગ્રહ? નીલ અંબુજ, થોડી લાલી, થોડી હરિતતા, એટલે કે લીલો કલર હતો, અને બાકી જે કૃષ્ણનો વર્ણ છે આકાશી વાદળ જેવો, એવો જ રામચંદ્ર. પણ આકાશી વાદળમાં થોડો પીળો કલર શ્યામસુંદર એવા હતા, અને રામમાં થોડો લીલો ભળી જાય. સંસ્કૃતના શ્લોકોનો આ ભાવ છે, ઘરની વાત નથી. ગોલ તમને અંદર તમને મળ્યા હતા, અમને તો તમે જ મળ્યા છો સાંભળવા વાળા. પણ જેને મળ્યા છે ગોસ્વામીને કે વાલ્મીકીજી, એના ભાવ કહી રહ્યો છે. જેને મળ્યા હતા ઠાકર, ઈ કહે છે નીલાંબુજ શ્યામલ કોમલાંગો. શું યાદ કરે છે? કોમલ અંગ, જેના અંગ એકદમ કમળ કરતા કોમળ છે. હવે જુઓ, કોમળ તો બાળપણમાં હોય, પછી તરી વરસ જાય, પછી અડે તો આપણને એમ થાય કે હિપોપોટે મસ કે કાશીબાની ડાખું, એવી ખરબસડી સાંભળી હતી. પણ રામ સર્વત્ર સદૈવ કોમલાંગ, કોમળ છે. માનો નીલાંબુજ શ્યામલ કોમલાંગ કહીને ભગવાનની બાલ લીલાને પ્રણામ. ભગવાનની કોમલાતી કોમલ બાલ લીલાને આપણે લઈ આલો, એ તો સદૈવ કોમળ છે સિદ્ધાંતિ. પણ એ વાત ન લેતા લીલા, માનુષ લીલામાં વિચાર કરીએ તો કોમળ તો કોમળતા તો બાળપણમાં હોય, તો બાલ લીલાને પ્રણામ છે. સીતા સમારોહ પિતવામ ભાગમ, વિવાહ લીલા પણ આવી ગઈ. સીતા હારે પરણ્યા, સીતાજીને બાજુમાં આસન પ્રદાન કર્યું, અર્ધાંગીની અલાદીની શક્તિ સ્વરૂપા સ્વીકાર કરી. પછી પાણો મહાસાયક ચારુ હાથમાં ધનુષ લઈ, અને એ દંડકારણ્ય વનમાં અસુરોને યુદ્ધ લીલા. રાવણ વધ, દેવતાઓની રક્ષા, અસુરોનો વિનાશાયક, બધું એમાં આવી ગયું. પાણો પહા મહાસાયક. નમામિ રામમ રઘુવંશ નાથમ, અંતે અયોધ્યાનું એક છત્ર રાજ્ય કરીને પ્રજાને મહારામ રાજ્યનું સુખ આપ્યું. માનો એક જ શ્લોકમાં સંપૂર્ણ રામાયણને પ્રણામ કરી દીધા. નીલાંબુજ શ્યામલ કોમલાંગ. અને છેલ્લે ગોસ્વામી કહે છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ. ગુરુ મહારાજના પાવન અતિ પાવન, કોમલાતિ કોમલ, મંગલાતિ મંગલ પ્રદાયક ચરણ કમળની રજને પ્રણામ કરું છું. પ્રણામ નહીં, માથે ચડાવે. કેમ? કારણ કે ગુરુના ચરણોની રજને જે માથે ચડાવે ને, એને સકલ પદાર્થ, ચારે પદાર્થ મળી જાય. ફલ ચારી, ચારે ધર્મ અર્થ કામ મોક્ષ ગુરુના ચરણોની રજમાં. ગુરુના ચરણોની પાવન રજ માથે ચડાવું છું, અને એમની જ કૃપાથી રામના વિમલ યશ ગુણ હું ગાઈ શકીશ. આ તો કેવલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આની અંદર શક્તિ દેનારા ગુરુ છે. જે રીતે કોઈ મોબાઈલ હોય, એક ગમે હોય, પણ એની અંદર કામ કરતું વસ્તુ સિમ કાર્ડ છે, એ નો વાજી ડબલું, એ ડબલું જ છે. એમાં ગુરુ ચરણ રજ, ગુરુ સમર્પણ, ગુરુ આશીર્વાદ, માનો એક શક્તિ પ્રદાન કરે છે જીવને ભગવદ્ ગુણ ગાવામાં, નહીં તો શક્ય નથી જીવન.
જે ગુરુ ચરણ રજ શીશ ધરહી,
ते जन सकल विभव वश करही। ગુરુના ચરણોની રજને જે માથે ચડાવે ને સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડને પોતાને આધીન બનાવી શકે એવી વ્યક્તિ, એટલું સામર્થ્ય આવી જાય. એક પ્રશ્ન થાય કે ગુરુના ચરણોમાં પ્રણામ કરવા જોઈએ, રજને માથે ચડાવીને અહીંયા મુકુર કીધું, મુકુર એટલે મન, દર્પણ, મનમાં જે કામના છે, વાસનાની જે ધૂળ જામી ગઈ છે, એને ગુરુ ચરણ રજનું સમર્પણ લેવાથી એ કામના વાસનાની ધૂળ મનમાંથી જાય. એક સરળ ઉદાહરણ આપું તમને, આપણે માતાઓ રસોઈ બનાવે અને એમાં કઈ ઘીની વાનગી બનાવે, તેલની વાનગી બનાવે, તો એ સ્ટીલના વાસણમાં જે ચિકાશ હોય ને એ ખાલી પાણીથી ન જાય, એની માટે રજ લેવી પડે કંઈક, એનાથી ઘસવામાં ચકાચક વાસણ થાય. એમ આપણે મનમાં વાસનાની કામનાની ચિકાશ જામી ગઈ હારી પેટ કેટલાય ટાઈમથી, એ જાય એ ઉખડે એમ નથી, પણ જયારે કોઈ ગુરુચરણ રજનો આશ્રય લે, અર્થાત એ રજથી વાસણ ઘસે ને સાફ થાય, એમ ગુરુના ચરણોની રજનો માથે ચડાવવાનો અર્થ છે. એમણે જે ગીતા ભાગવત રામાયણથી શિક્ષા જ્ઞાન આપ્યું એને જીવનમાં ઉતારે તો એ મનોમલ બધો ધોવાઈ જાય. આ તો સરળ સિદ્ધાંત છે, યસ્ય પ્રસાદા ભગવત પ્રસાદો. ગુરુને પ્રસન્ન કરવાથી ઠાકર પ્રસન્ન થઈ જાય, અને એમાંય તે વિશુદ્ધ પરંપરાથી રામ અને કૃષ્ણના જે ભક્ત હોય ને એ જ ગુરુ છે. બાકી જે નિરાકાર ને બીજું એ તો ગુરુની એમાં કોઈ સ્થાન નથી. આટલું કહી અને ભગવાન શ્રી રામચંદ્રજીની પવિત્ર કથાને ગોસ્વામી શબ્દોનું રૂપ આપતા મંગલ અયોધ્યાકાંડની શરૂઆત કરે છે. ગોસ્વામીજી,
જબ તે રામ બ્યાહી ઘર આયે, જબ તે રામ ઘર આયે, જબ તે રામ બ્યાહી ઘર આયે, જબ તે
અયોધ્યાકાંડના 1 થી 156 દોહામાં રામ વનવાસની કથા છે. 56 થી 71 માં કઈક વશિષ્ઠ ઉપદેશ છે અને 71 થી 325 સુધી ભરત ચરિત્ર છે. માનો 156 દોહામાં રામચરિત અને 156 માં ભરત ચરિત્ર. શરૂઆત બાલકાંડમાં ભગવાન વિશ્વામિત્રની સાથે જઈ અને મિથિલેશ કુમારીને વરણ કરીને અવધ પધારે છે. ત્યાં એ બાલકાંડની સમાપ્તિ અને અયોધ્યાકાંડના પ્રારંભમાં અયોધ્યામાં ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર જનક દુલારી સાથે પરણીને પધાર્યા છે અને સુમંગલ મોદ બધાય. અવધની અંદર માનો આનંદની મંગળની વર્ષા થઈ રહી. માનો ગોસ્વામી કહે છે કે રામ સીતાને પરણીને આવ્યા અને અવધમાં આનંદ ને મંગળ છવાણા, તો શું એની પહેલા આનંદ મંગળ નહોતા? અવધ વિશે તો લખ્યું છે કે અવધ તો સદૈવ આનંદ મંગળની ભૂમિ છે, ચિન્મય છે, અને ભગવાન સચ્ચિદાનંદ બ્રહ્મ સાક્ષાત શ્રી રામચંદ્ર આનંદ નો ઘન મેઘ જ્યાં બિરાજે છે, તો શું આનંદ નહોતો? તો પછી પાછો અહીંયા આનંદ વધારે થયો એનો કહેવાનો ભાવ શું છે? હા, રામ અને એની અવધ સદૈવ આનંદદાયક મંગલદાયક છે, પણ આજ ઈ રામ આનાદિની આનંદ શક્તિ સીતાને પણ લઈને આવ્યા તો આનંદ માનો ચોગુણા વધી ગયો. આનંદ તો હતો જ, પણ આનંદ પ્લસ આનંદ, કારણ કે સીતાજી સાક્ષાત આનંદ અને મંગલની મૂર્તિ છે. તો પ્રભુ તો હતા જ આનંદદાયક, પણ એ આનંદને પણ આનંદ દેવાવાળી કોઈ હોય તો એની આલાદીની શક્તિ છે, અને એ છે ભગવતી શ્રી સીતા. તો આજ પ્રભુ શક્તિ શક્તિમાનની જોડે રૂડો લાગે. રાસલીલામાં ગોસ્વામી સુખદેવ ગોસ્વામી કહે છે કે કોઈ મણી હોય લોકેટ, કોઈ હીરો તો એ લોકેટમાં પહેરવાથી સુંદરતા વધી જાય હે ને, એમાં નાખવાથી. મહામર્ક તો યાદ, માનો ગોપીઓની વચ્ચે શ્યામ સુંદર વધારે સુંદર થઈ ગયા હતા, તે સુંદર, પણ સુંદરતામાં તે સુંદર. પુરુષ શક્તિર ભીર યથા, ગોપીઓની વચ્ચે શ્યામ સુંદર જયારે રાસ રમતા હતા તો એ શક્તિઓની વચ્ચે એ શક્તિમાન પુરુષ સૌંદર્યની સીમાને વટાવી ગયા, આનંદની સીમાને પાર કરી ગયા. તો ભક્તો, ઠાકુરજી તો છે જ આનંદદાયક, પણ જયારે એ શક્તિ સાથે હોય ત્યારે આનંદ અતિવૃદ્ધિને પામે. એટલે ગોસ્વામી કહે છે કે નીત અવધ મંગલ મોદ, એટલા માટે સીતાજી આવવાથી આનંદ વધી ગયો, લક્ષ્મી વધી ગઈ. અને ભુવન ચારિદશ ભૂધર અવધના એ પવિત્ર પવિત્ર ભૂમિ ને એ ડુંગરા, કે ને ડુંગરા હોય ત્યાં વરસાદ વધારે થાય, સકૃત મેઘ વરસી જાય, રિદ્ધિ સિદ્ધિની નદીઓ માનો અવધના સમુદ્રમાં આવતી હોય, ચારે બાજુ સુખ આનંદ ધનની વર્ષા, પ્રત્યેક નાના મોટા ગઢા જુવાન બધા આનંદમાં ખુશ ખુશાલ, શોકની કઈ ઝાંખી ન મળે, કોઈ રોગ નહીં. અરે ત્યાં સુધી વાલ્મીકીજીએ લખ્યું છે રામાયણમાં કે કોઈને છીક નહોતી આવતી, બોલો, કોઈને નખમાં રોગ નહીં, નખમાં. અત્યારે તો શીખ ખાય બાજવાળાને ભરી મૂકે તમારો માણસ, અને ઓલા નહીં તો ભાઈ રૂમાલની જરૂર પડે, એક તો હોય પણ બીજો એક્સ્ટ્રા જરૂર ની પડી જાય એવી દશા છે. ચારે બાજુ રોગ ઉપાધિ ચિંતા, કેમ? કારણ કે જીવનમાંથી રામ ગયા, જીવનમાંથી સીતા ગઈ. સીતા એટલે સાક્ષાત ભક્તિ, જ્યાં ભક્તિ ને ભગવાન નથી ત્યાં શું હોય ના, દુઃખ ઉપાધિ ના ડુંગરા જ. પણ અવધમાં તો સાક્ષાત ભગવાન અને સાક્ષાત ભક્તિ સીતા બિરાજે, અને આખી અવધની પ્રજા રામ પ્રેમ ભક્તિમય બની ગઈ છે. તો આનંદ તો ચરણોમાં રહેશે, રિદ્ધિ સિદ્ધિ તો સામે આવશે, ધન યશ યત્ર યોગેશ્વર કૃષ્ણ, જ્યાં કૃષ્ણ છે ત્યાં સ્ત્રી ધન બધું છે. ભગવદ્ ગીતાનો સાર શ્લોક છેલ્લો, તો નિત્ય આનંદ ની નદીઓ રિદ્ધિ સિદ્ધિની માનો અવધમાં આવતી હોય, ચારે બાજુ ખુશ ખુશાલી છવાણી છે. અને એવામાં દશરથજીનો નિર્ણય, લાંબી કથાના નહીં કહેતા હું સંક્ષેપમાં કહીશ, કારણ કે આપણો વિષય ભરત ચરિત્ર છે, પણ કથા ક્રમને લેવી પડશે. કોઈ પણ વાતને પ્રારંભથી અને બેઝ બનાવવું પડે, સુંદરતાથી એની ભૂમિકા બનાવવી પડે, કારણ કે શ્રોતાનો કથામાં પ્રવેશ કરાવવાનો જ હેતુ માત્ર નથી હોતો, કથા એનામાં પ્રવેશ કરે એ હેતુ હોય છે. કથામાં આપણે પ્રવેશ કરી ગયા, પણ આપણામાં કથા પ્રવેશ કરે એની માટે આ વિધિ હોય છે, કે પ્રસંગની મંગલાચરણ શું છે, કાંડ શું છે, રચયિતા કોણ છે, ભાવ શું છે, આ જ તો કથા છે. બાકી તો બધાને ખબર છે, રામ વનમાં ગયા, રાવણને માર્યો, દશરથની ના પાછા આવ્યા, શ્રી રામચંદ્ર કી પણ કથા રસ ની અંદર પ્રવેશ કરવાનો અર્થ છે એ કથાના મર્મ ને સમજવું, કથાના રહસ્ય ને સમજવું, અને ત્યારે ચિત્ત આનંદમાં આવી જાય. નિત્ય સ્મરણ કરવું જીવનનું લક્ષ્ય છે, અને આ રીતે કથા સાંભળો, સ્મરણ કરીએ, આ રીતે કથા સાંભળો, સ્મરણ. અયોધ્યાની આનંદની ઘડીને વિષાદમાં ફેરવવામાં આવે, દેવતાઓની ચાલથી મંત્રાની બુદ્ધિ બગાડી અને કઈ કઈને ભૂલાઈ ગયેલા વરદાન સ્મરણ કરાવી, રામમાં અખંડ અક્ષય પ્રેમ જેનો હતો, પણ માનો પૂનમના ચાંદને ગ્રહણ લાગ્યો એમ કઈ કઈના રામચંદ્ર પ્રેમને મંત્રાના રાહુએ માણો પકડી લીધી, ગ્રસી લીધી. ગમે એટલો માણસ સત્સંગ કરે અને રામ સનાતન ધર્મ કૃષ્ણ ભક્તિને ભેગી કરે, પણ 10-5 મિનિટનો કુસંગ એને ભ્રષ્ટ કરે, એનું જ્વલંત ઉદાહરણ કઈ કઈ. એટલા માટે તમને એક વાત યાદ કરાવું, એક સંતની, એ કહેતા હતા કે આપણે રામાયણમાં વાંચવી છીએ કે તાડકા મરી રામે મારી, આપણે રામાયણમાં વાંચવી છીએ કે સુરપંખાના નાક કાન કાપી અને એને ઘરે બહારી દીધી, કારણ કે કઈ મોટું દેખાડે એવું ન રહ્યું શરમના કારણે લક્ષ્મણજી. લંકિની ને હનુમાનજીએ મારી, લંકાની જે મંથરા મરી કે નહીં એનું વર્ણન નથી, મંથરાને આને આ ટાઈમે મરીને એને બાળી જવાય એવું વર્ણન રામાયણમાં. હા, બીજા મર્યા, મતલબ એનો વંશ વેલો કળિયુગમાં ફલ્યો અને ફૂલ્યો, શેરીએ શેરીએ મંથરા અને 50 વર્ષ જવા દો ઘરે ઘરે. જો રામકથાને નહીં સમજે તો ઘરે ઘરે, ઘરની અંદર સંબંધ બગાડે, એકબીજાને ચડાવે, સમજી લેવું મંત્રનો અવતાર અંશ કઈક પ્રગટ થયો. ઘણાના કામ હોય છે, નણંદ આમાં સારો રોલ લેશે, ભાભી ને સાસુ વચ્ચે કરાવવાનો, મમ્મી વચ્ચે. ક્યારેક ક્યારેક સાસુ દીકરા અને વહુમાં, ક્યારેક ક્યારેક એ પરણીને પધાર્યા એ મહારાણી દીકરા અને મામા, કોણ ક્યાં કહીએ કયું સિગ્નલ આવશે કોઈ નક્કી નથી. આમાં બસ સંસ્કારોનો ખેલ છે, રામાયણ નથી સાંભળ્યું તો આ દુર્દશા માટે તૈયાર રહે સમાજ, કારણ કે કળિયુગ છોડશે નહીં. જ્યાં રામ છે ત્યાં જ માયા નથી, જ્યાં સૂર્ય છે ત્યાં જ રાત નથી, બાકી અંધારે અંધારું. બચવું હોય તો સમજવા જેવી વાત છે કે કુસંગ, તમે સત્સંગમાં આવો છો ને બહુ ધન્યવાદ, પણ સાથે સાથે કુસંગને છોડો, નકર ઈ કુસંગ સત્સંગ ઉગવા દેશે નહીં. અને આપણો ઇતિહાસ તમે જુઓ, આટલું તમને અહીંથી કહેવામાં આવે છે, તમને ઘણી જગ્યાએ સત્સંગમાં કહેવામાં આવે છે, વ્યાસજીએ આમ કીધું, કૃષ્ણએ ગીતામાં આમ કીધું, રામાયણે આમ કીધું, હનુમાનજી આમ કરતા, તોય આપણે હજી ભજન કરતા થયા નહીં, હજી વ્યસન છોડ્યા નહીં, કોઈ અસર થતી નથી આપણને સત્સંગની. અનુભવ છે કે નહીં? નથી છોડ્યું મતલબ અસર નથી. અને કુસંગની કેટલી અસર ખબર? થોડુંક તમને કોઈ કહે કે એ પ્રભુજી છે ને આમ હતા, તરત વયત છે, બોલો. હવે કહેવા વાળો થર્ડ ક્લાસ વ્યક્તિ છે, પણ એની નકલી ને મિથ્યા વાતમાં મારો ને તમારું મનડું માને છે, અને અહીંયા વ્યાસની, વાલ્મીકીની, કૃષ્ણની, રામની વાતમાં આપણું ચિત્ત ગ્રહણ કરતું નથી. નિષ્ઠા અને વિશ્વાસ જેટલો રામાયણ ને ગીતામાં છે, એટલો જ તમે વિચાર કરો, તમે પોતે માપો તમારા જીવનને કે શું છે, કપટીની ખોટી વાતમાં વધારે વિશ્વાસ છે કે રામાયણની સાચી વાતમાં. આપણું જીવનનો વ્યવહાર તમને બતાવી દેશે કે આપણને કુસંગમાં વધારે વિશ્વાસ પડી જાય, એ મનાઈ જાય છે. આમાં હજી એટલો પડતો, કારણ કે જીવનમાં નથી દેખાતો એનું રિઝલ્ટ આ ગણી શકાય. કોઈ તમને કીધું હોય ને, ઓલા પ્રભુજી બહુ સારા, આ ભક્ત બહુ સારા, આ માતાજી બહુ, છે એ ન માનવી, અને ભૂલમાં કીધું હોય ને એ તો આમ, એટલે આપણે મનમાંથી જાય. અસર આપણા મનમાં જેટલી કુસંગની છે ભક્તો, એટલી સત્સંગની નથી. અને આપણે તો એવા છીએ કે સત્સંગ તો થોડોક કરીએ છીએ, કુસંગ સત્સંગ કેટલો, રામકથા કેટલી થાય? બહુ ઓછી, વરામાં 1-2, તોય પાછા આપણે કે આવડા તો દર વર્ષે કરે છે, લે તો એવા વેમમાં છે ઘણા. મુરારી બાપુને એક વખત એક વ્યક્તિએ પૂછ્યું હતું કે તમે એકને એક રામકથા રોજ જ્યાં હોય ના ગાઓ, 15 દિવસમાં 2 કથા કરો, તમને કંટાળો નહીં થાવ? પૂછીએ, પૂછો વાળા તો ગમે એ પૂછે ને. બાપુએ બહુ સુંદર જવાબ આપ્યો, કે તમારી વાત પ્રશ્ન તમારો અનુકૂળ છે, તમારા કુળ પ્રમાણે, તમારા મગજ પ્રમાણે તમારો પ્રશ્ન બતાવે છે કે તમારું કુળ અને તમારું મગજ બહુ સુંદર છે બુદ્ધિ. પણ મારો પ્રશ્ન સામો એ છે કે કોઈ માછલીને પૂછે કે તમે પાણીમાં પાણી પીડાઈ રહ્યો, તમને બહાર પાણી પાણી કંટાળો નહીં થતો? બસ એવી જ વાત તમે મને પૂછો છો. માછલીનું પ્રાણ જળ છે એમ મારું પ્રાણ, સંતોનું સાધુઓનું પ્રાણ રામકથા છે, કંટાળો જીવન જ આનંદ જ ન્યા છે. ઈ ન હોય ને તો અમને કંટાળો આવે છે. રામકથાનો સમય ન હોય ત્યારે અમને કંટાળો આવે. જેણે કથાનો જીવનમાં અંત કરી દીધો વાસ્તવમાં એ સંત નથી. ગયો કામ માછલી જળની બારી રહીને સુખ ગોતવાનો પ્રયાસ તો એ મૂર્ખ છે. સપનામાં સુખ નહીં મળે એને પાણીની બહાર રહેવાથી. એમ જીવને ભગવાનથી વળગા રહીને, ભગવાનથી અલગ રહીને સુખી રહેવા માંગતો હોય, રામ નામ, રામ કથા, રામ કૃષ્ણ કથા, રામ પ્રસાદથી, કૃષ્ણ પ્રસાદથી, ઈ આ હરી બોલ, એ આઘો રહીને સુખી થવાનો પ્રયાસ કરતો હોય તો એ મહામૂર્ખ છે. પણ જેને ભગવાનના નામમાં મહા અમૃત છે, જીવને અમર બનાવે છે. ત્રિતાપનો પાપોનો સમૂળ વિનાશ કરી જીવને વિશુદ્ધ કરી અને ભગવત ધામનો અધિકારી બનાવે છે રામ નામ ને રામકથા. તો પૂજ્ય બાપુનો અવાજ જવાબ હૃદયને સ્પર્શ કરે છે કે વાસ્તવમાં જળથી અલગ માછલી સુખી ન થાય એમ રામ વગર, રામ ભક્તિ વગર જીવ સુખી નહીં થાય. અને એનાથી જેને વૈરાગ છે એ સંત છે ને. જેને રામ રામ કથા રે પ્રીતિ નથી એ સંત નથી. ભલે વેશ હોય સંતનો, અને ભલે પછી તમારી જેમ પરિવાર વ્યવહાર ગૃહસ્થમાં હોય, પણ રામ કથા અને રામ નામ જીવનમાં ઘર કરી ગઈ છે તો સંત છે. સંતની ઓળખાણ એના ભજનથી છે, એના બાહરી વેશથી નહીં, એના ગુણથી છે. આવો પ્રસંગની અંદર પુનઃ પ્રવેશ. ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ની આ મધુરાતી મધુર લીલા ગોસ્વામી મંગલાચરણમાં અબધમાં આનંદની વાત કરે, પણ ભગવાન મતી મંથરાની દેવતાઓ દ્વારા દેવ કાર્ય સાધવું હતું અને ભગવાનના અવતારનું પ્રયોજન પણ છે વિનાશાય ચ દુષ્કૃતાય, અને દેવતાઓ અગાઉ પ્રાર્થના કરી આવ્યા હતા પ્રભુ પ્રગટ થજો. તો સાર શિક્ષાને સંક્ષેપમાં ગ્રહણ કરીએ કે કુસંગથી બચવું જોઈએ. અધારો હરી શરણમ. શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુને જગન્નાથપુરીમાં રથયાત્રામાં ભાગ લેવા માટે વૈષ્ણવો પધાર્યા અને એક સુંદર પ્રશ્ન પૂછ્યો મહાપ્રભુજી ચૈતન્યને કે હે ચૈતન્ય દેવ, વૈષ્ણવોનો આચરણ વ્યવહાર વિશે કંઈક પ્રકાશ પાડો ને, વૈષ્ણવોનું કેવું આચરણ હોવું જોઈએ. તો મહાપ્રભુએ બંગાળી ભાષામાં સરળતાથી કીધું, અસત સંગ ત્યાગ એહી વૈષ્ણવ આચાર. વૈષ્ણવનું પહેલું આચરણ છે કે એ અસંગને કુસંગને છોડી દે. કારણ કે કુસંગ કરવા વાળો વ્યક્તિ સત્સંગનો પણ પૂરો લાભ નહીં લઈ શકે અને જીવનમાં ક્યારેય શ્રેયને કે ગતિને નહીં પામી શકે. સંગનો રંગ લાગે. સુરદાસજી એના ભાવ વ્યક્ત કરે છે ને બ્રજભાષામાં, તજમન હરિ વિમુખન કો સંગ. હે મનડા, આ હરિથી જે વિમુખ છે ને એનો સંગ ત્યાગ. જિનકે સંગ કુમતી ઉપજે ભરત ભજન મે ભંગ. અરે જેનો સંગ કરવાથી મતિ દુષ્ટ થઈ જાય, કુબુદ્ધિ થઈ જાય, એનો સંગ છોડી દે. સત્સંગની જેટલી મહિમા છે એટલી જ કુસંગની નિંદા. કહેવાનો સારી છે કે સત્સંગને સારી રીતે ઉગાડવો હોય તો કુસંગ પણ ત્યાગવો જોઈએ. મંત્રાનો એ કુસંગ કઈ કઈ ની મતિને ભ્રષ્ટ કરી નાખે. મનો આ લીલાથી કેટલી સુંદર શિક્ષા છે. અને અમારા ગુરુજી આ પ્રસંગને કહે ને ત્યારે એક સાર શિક્ષા પણ આમાં પ્રદાન કરે છે. જે એકબીજાના ઘરના સંબંધો બગાડે એ જ મંત્રા છે એવું નથી. અત્યારે કળિયુગમાં લગભગ ગુરુઓ પણ મંથરા થઈ ગયા. અરે આટલું શબ્દ બોલી જાઉં તો કે હા, કારણ કે કઈ કઈના ચરિત્રમાં સાધુઓ પાસેથી સાંભળ્યું છે કે કૌશલ્યા કરતા પણ રામ સ્નેહ એનો અતિ હતો. કઈ કઈને રામમાં પ્રેમ બહુ હતો. એવી જ રીતે આપણે ભારતના વાસીઓમાં સનાતન ધર્મ રામ અને કૃષ્ણ ગીતા અને રામાયણમાં લોહીમાં પીડ્યું છે. પણ અત્યારના નકલી પાખંડી ગુરુઓ મંત્રનું કામ કરે છે, આપણો સનાતન ધર્મ રામાયણ રામને દૂર કરી અને નવું નવું કંઈક પહેરાવે. જે રામ છોડાવે જીવનમાંથી, રામ ભક્તિ છોડાવે, રામ સંસ્કાર છોડાવે. દુનિયા ભલે અને ગુરુ માનતી હોય પણ એ મંત્રા સિવાય બીજું કોઈ. અરે ગુરુ તો એ છે જે રામમાં પ્રીતિ કરાવે, કૃષ્ણમાં પ્રીતિ કરાવે, ગીતા રામાયણને આધારે આપણું ચરિત્ર પવિત્ર બનાવે, રામનો કૃષ્ણનો પ્રેમી બનાવી દે, એને ગુરુ કહેવાય. આ તો થોડું ઘણું હતું ને આપણને કંઈક બીજું જ નાખી ગયા. ખબર નહીં કેટલા વર્ષો છે આદિ અનાદિ કાળથી સનાતન શબ્દનો અર્થ પણ નથી ખબર લોકોને. જેનો અંત નથી અને જેનો આદિ નથી એને સનાતન કહે છે. સરળ ઘણા અર્થ થાય પણ એક સામાન્ય અર્થ. તો ભગવાન વિષ્ણુ જેની રોમકૂપમાંથી અનંત કોટી બ્રહ્માંડ નીકળે એમાંથી એક બ્રહ્મા એની આજ્ઞાથી એનું જ્ઞાન શક્તિ તપ લઈ અને વિશ્વની રચના કરે. સમસ્ત દેવતા સમસ્ત ઋષિવૃંદ જેની શરણ લઈને જેની ભક્તિ કરે, ઈ કૃષ્ણ ઈ રામ ઈ વિષ્ણુને છોડી અને કઈક મનુષ્ય જે હાડ માસના કર્મ ચર્મમાં ભોગવે છે એને સર્વે સર્વા માનીને ભગવાનને બાજુમાં કાઢી મૂકે, શું એ ગુરુ કહેવાય? થોડોક બુદ્ધિનો ઉપયોગ કરો, ગાડરિયા પ્રવાહમાં વહેવા જેવું નથી, આછું બંધ કરીને હાલા જેવું અત્યારે કળિયુગ રહ્યો નથી. કૃષ્ણ ભક્તિ, રામ ભક્તિ અને ગીતા, વેદ, પુરાણ, ભાગવતમાં જે નિષ્ણાંત છે અને વૈષ્ણવ છે એ જ ગુરુ છે. પછી ભલે કુળ એનું ગમે એ હોય, હોઈ શકે બ્રાહ્મણ કુળનો ન હોય, કુળની મહત્તા નથી, ગુણોની મહત્તા છે. કિબા વિપ્ર કિબા નાસી શુદ્ર કેને નાય તે કૃષ્ણ તત્વવેતા, જે ગુરુ હોય. કૃષ્ણ ભક્તિનું વેદનું જેને જ્ઞાન છે એ ગુરુ છે. પણ કૃષ્ણ ભક્તિ નથી, વેદ જ ખબર નથી, શાસ્ત્રનો સાર જ ખબર નથી, અને પાખંડ ને વ્યસનમાં જે છે એ ગુરુ ગુરુ નથી, અને એનો આશ્રય લેનારા નરક સિવાય કઈ ન પામે, સદગતિ ન પામે. એટલે સિદ્ધાંતને પણ સમજતા ચાલો. સાવધાન, આવા મંથરા ગુરુ હતી અને સોસાયટીમાં કે ઘર ઘરમાં રહેતી આવી ઘર ફોડવા વાળી મંત્રાઓથી, પછી સ્ત્રી હોય કે પુરુષ, ગઢા હોય કે બાળક, કર્મની આરે મંત્રાનું ઉદાહરણ આપું છું. વ્યક્તિ વિશેષની વાત કે શરીર વિશેષની વાત નથી થઈ, મંત્રના જે કર્મ પ્રવૃત્તિ છે એની નિંદા થઈ રહી, એમાંથી બચવું જોઈએ, નહીં તો રામ પ્રેમ રામ વનવાસ થઈ જશે આપણા જીવનમાંથી. રામ ભક્તિ નું થઈ જાય, વનવાસ આ થઈ ગયો ને, યાદ કરાવીને મગાવી લીધું, ચડાવી દીધા પ્રેમી દશરથને. મોટી બેન કે મોટી રાણી નહીં, માં જેમ પ્રેમ રાખતી હતી કૌશલ્યા કઈ કઈ પ્રત્યે, પણ એને એવું એવું ચડાવ્યા આખી મતી ફરી ગઈ. કુસંગ કરવાથી વૈષ્ણવોમાં પણ આપણને દ્વેષ થઈ જાય. વૈષ્ણવો પ્રત્યે પ્રીતિ હોય આપણને વાંધો નહીં, પણ એવાનો સંગ કરવી આપણને ઓલાની એવી વાતો કરે કે આપણે એની હારે થઈ જાય છે ને. શબ્દોનો બહુ પ્રભાવ પડે છે, પાવર ઓફ સાઉન્ડ, શબ્દોનો બહુ, અને મેં અવળાનો વધારે જ મેં પહેલા કીધું. ગુરુના શબ્દોનો એટલો પ્રભાવ નથી પડતો જેટલો આવી મંત્રાઓના શબ્દોનો પડે, આપણને તો હાસું બેસે. તો વિસ્તાર ન કરતા કઈ કઈ જે સુંદર માગ્યું છે. ભરત હિ ટીકા, પહેલું વર, પણ બીજું વર માંગતા હાથ જોડીને કહે છે, દૂસર વર માંગ હું કર જોડી, પૂરાઉ નાથ મનોરથ મોરી. હે નાથ, દશરથજીને કહે છે, પહેલું તો ભરતને ટીકા, ભરતને તિલક, પણ બીજું વરદાન તો હાથ જોડીને માગું છું, હે નાથ મારા મનોરથ પૂરા કરજો. શું તાપસ વેશ વિશેષ ઉદાસી, ચૌદ બરીશ રામ વનવાસી. ઇન્દ્રના વજ્રથી પર્વત પડે એમ સૂર્યકુળના તિલક મુકુટમણી દશરથ સિંહાસનથી પડી ગયા છે. સાંભળતા રામ ને વન, માનો કઈ કઈ તું મજાક નથી કરતી ને ભૂલ નથી થતી તારી, પણ કઈ કઈ ની ચાલ. ગુરુ મંત્ર એવો પાઠ ભણાવ્યો તો કુસંગ એવા ગુરુ એવા ચડાવ્યા હોય ને કે સનાતન ધર્મી રામની કોઈ વાત કરે ને તો એ હાસી ન લાગે, એટલે એટલા એને પૂરી ચડાવી દીધા હોય. સર્વે સર્વા જો આ મંત્રાએ કઈ કઈ ને એવી ટ્રેન આપી હતી, એવો દોષ આપ્યો હતો કે આજે સત્ય દશરથ બોલે છે, પ્રાણથી વાલી મને તું છો, ભરત છે મારે તો બધી આંખ્યું હરકી, તું કે આપી દઈશ, પણ વન રામનો વાક હું બતાવ. કાલ સમાજ મને પૂછે રામનો દોષ શું કે મેં એને વન આપ્યું, હું કહીશ. દશરથજી રોવે, પતિ થઈને પગમાં પડે, કઈ કઈ નું આ વર્તન એને વિધવા બનાવી દેશે, અપયશ નો કલંક લગાડી દેશે, પણ છતાં બુદ્ધિ ખુલી નહીં. પ્રસંગથી તમે બધા પરિચિત છો, પણ એ પ્રસંગથી સાર શિક્ષા જેને આપણે જીવનમાં બચવા જેવું છે એ કરવા જેવું છે. દશરથજી થાકી ગયા મનાવી મનાવી, પણ એક ની બેન. ઘણી આમાં ટીકા ટિપ્પણીઓ છે વૈષ્ણવની, પણ આ રામ વનવાસ પ્રસંગ લઈએ ત્યારે સ્પેશિયલ ચર્ચા થાય. પ્રસંગ તો અત્યારે છે નહીં, આ તો હું પ્રસંગની ભૂમિકા તમને ત્યાં લઈ જવા માંગુ છું. ભગવાન રામચંદ્રજી વિશે ગુરુ અર્થે ત્યક્ત રાજર્ષિ સુખદેવજી ભાગવતના નવમ સ્કંદમાં સૂર્યવંશના ચરિત્રમાં રામચરિતની કથા કહેતા કહે છે કે મર્યાદાને વચનોની રક્ષા કરતો રઘુકુળનું આ સંતાન સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામચંદ્રજીએ માથે ચડાવી લીધું વચન. પ્રાણ જાય પર વચન ન જાય જાવા તો. ત્યક્ત્વા સુદુષ્ય સુરેભ ચિતરાજ્ય લક્ષ્મી નિમિ મહારાજની સભામાં કરભાજન મુનિ ભાગવતના અગિયારમા સ્કંદમાં પાંચમો અધ્યાયની પ્રસંગમાં સ્પષ્ટ પૂછાણું કે કળિયુગના આરાધ્ય ઈશ્વર કોણ છે, તેનો જવાબ આપતા નવ યોગેશ્વર જે ઋષભ દેવના પુત્રો છે એ કહે છે ત્યક્ત્વા સુદુષ્ય સુરેભ ચિતરાજ્ય લક્ષ્મી ધર્મિષ્ઠ આર્ય વચસાયદ ગાદરણ્યમ માયા મૃગમ દયેપ્સિત મન્વધાવત વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ત્યક્ત્વા સુદુષ્ય સુરેપ્સિત રાજ્ય લક્ષ્મી, દેવતાઓને પણ દુર્લભ એવું અયોધ્યાનું આ સામ્રાજ્ય અને આ સુંદર રાજવૈભવ લક્ષ્મીને છોડી દીધી રામે. દશરથ ધન દેખી ધનક લજાઈ યક્ષરાજ કુબેર પણ શરમાઈ જતા જેના ધનને જોઈને, એવું અવધનું આ વૈભવ પણ ભગવાને કોઈ મોહ ત્યાગ્યું. અને વનમાં ભાર્યા સીતા અને લક્ષ્મણ સાથે નીકળી ગયા. સુમંતજી એને વળાવવા જાય અને અવધવાસી પાછળ પાછળ માનો શોકના રામ વિરહના એ સમુદ્રમાં ડૂબી ગઈ છે અવધ. કારણ કે સૂર્ય જઈ રહ્યા છે અવધ તહા જ્યાં રામ નિવાસ, ભાનુ સૂર્ય જેના દિવસ છે એમ જ્યાં રામ છે ત્યાં અવધ છે. અયોધ્યાના વાસી રામની પાછળ પાછળ. પણ સુંદર કથા તમસાના તીરે ત્યાંથી આગળ ભગવાન સુમંતને આડો અવળો રથ હંકાવીને સૂતા મૂકીને સુવે રહી જાય. પ્રભુપાજી એટલા માટે કહે છે મંગળા બ્રહ્મ મુહૂર્તમાં જાગતા શીખો, જો સોવત હૈ વો ખોવત હૈ. જાગ્યા તો રામ નહોતા. અને સુમનજીની સાથે નિષાદરાજ શૃંગવેરપુરમાં આગમન થાય. શૃંગવેરપુરમાં ગુહ નિષાદ સાથે સુંદર મિલન. અને ઈ અયોધ્યાના રાજકુમાર અને ઈ જનક દુલારી જેણે કોઈ દી નીચે પગ નથી મૂક્યો પણ ના એક વૃક્ષની નીચે ઘાસની પથારીમાં હોતા. લક્ષ્મણજીને નિષાદ રાતે ચોકી ભરે જાગતા આંખીમાંથી આંસુડા જાય. અરે રે ક્યાં અયોધ્યાનો આ રાજકુમાર વૈભવ, પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત ને ઘાસની પથારીએ. અને એ તો ઠીક પણ સીતાએ જેવો વ્રત તપ કરવું એ ભગવાન એના જીવનથી શીખવાડે. એસીમાં નથી હોતા ઈશ્વર. અને તમારે હોવું હોય તો હું કહીશ કે એસી ભક્તિ વદાન સ્વામીના કિતાબ બુકમાં હોવો, ભક્તિ ન્યા ભરી. એસીમાં હોય આ ચામડાને થોડુંક સુખી કરી નાખશો પણ એમાં આત્માનું કોઈ કલ્યાણ નથી. આ માનવ જીવન તપ કરવા માટે મળ્યું છે. કૃષ્ણ ગીતામાં કહે છે યજ્ઞ દાન તપ કોઈ દી ન છોડવા જોઈએ. અને ઋષભદેવના પુત્રને કહે છે તપો દિવ્યમ પુત્ર કાયન સત્વમ. મનુષ્ય જીવન તપ કરવા મળ્યું છે અને તપથી જ બધું મળે છે. અને તપમાં એ ગીતાના આધારે કહું તો રજોગુણી તમોગુણી તપ નહીં, તણે ગુણથી પાર વિશુદ્ધ તપ. ભગવાનની ભક્તિ, ભગવાન પ્રસન્ન થાય, ભગવત પ્રેમ પ્રાપ્ત થાય એવું ભક્તિનું તપ કરવું જોઈએ. હિરણ્યકશિપુ ને રાવણે કર્યું એવું આસુરી તપ નહીં. સમાજને નડવાને દેવતાઓને હેરાન કરવા, પ્રદર્શન કરવા, હું એટલા વ્રત કરું ને એટલું આમ કરું ને એટલું આલિંગ ગયો, સુધારો આવ્યો જીવનમાં, વ્યસન તો એ નહીં. ભગવાન રામ નામ તો લેતા નથી, રામાયણમાં કોઈ પ્રીતિ નથી, સ્વાર્થ કપટ ઈર્ષા તો બધી. તપ થાય છે કે શું થાય છે? એવા તપ વ્રતની વાત, તામસી રજોગુણની વાત નથી, વિશુદ્ધ તપની વાત. અને આ બધું ગીતામાં છે 17મા અધ્યાયમાં. હરે કૃષ્ણ ધામના ભક્તોનો સંગ કરો તો સત્ય શાસ્ત્ર તમને મળશે પરંપરાથી. નહીં તો ગુજરાત વહેમમાં છે કે અમને રામાયણ ખબર છે, અમને ગીતા ખબર છે, પણ જીવનમાં ભક્તિ નથી તો શું ખબર. પ્રજા દેખાય છે અવધની, રામ હાટું છે ને બધું છોડવાલ છે પાછળ. સુમંતજી પણ છેલ્લે થાક્યા. ભગવાને કીધું બસ હવે તમે અહીંથી પાછા ફરો. પણ દશરથજીએ કીધું હતું કે સીતાને તો પાછા લઈને જ આવજો તેમ સુમનજીને, રામ ભલે ન જાય, કારણ કે સિંહ સકહી વિપિન કલેશુ, સીતા તો સ્ત્રી છે, રાજકુમારી છે, ઈ નહી સહન કરીએ કે વનના કષ્ટ. કહું સુમંત ભૂપતિ સંદેશુ, એટલા માટે સુમંત ભૂપતિનો સંદેશ સીતાજીને સ્પેશિયલ આપે કે સીતાજી તમને કીધું છે, મહારાણી તમારે પાછો બહુ થઈ ગયો આટલા દિવસ હવે. પણ શું કહે છે સીતા,
પ્રભા જાઈ કહ ભાનુ બિહાઈ, કહ ચંદ્રિકા ચંદુત જી જાઈ.
અરે સુમંતજી, તમે અમારા પિતા સમાન છો, પણ તમે મને જવાબ આપો, તમારી આજ્ઞા હું શિરોધાર્ય કરું, પિતાજીની આજ્ઞાથી મને હું બંધાણી છું, પણ હું તમને પૂછું છું કે શું ચંદ્રમાંથી ચાંદની અલગ કરી શકાય, સૂર્યમાંથી એના પ્રભાને એની રોશનીને કોઈ અલગ, મને રામથી કઈ રીતે અલગ કરે, એની વગર હું જીવી નહીં, બધા સુખ મને એના ચરણોમાં છે. અને તો એને અયોધ્યામાં જ કહી દીધું હતું,
તિય બિન દેહ નદી બિનુ વારી, તે સી હે નાથ પુરુષ બિનુ નારી.
અરે જેમ પાણી વગરની નદી ન શોભે, આત્મા વગરની કાયા ન શોભે, એમ પતિ વગર પત્ની ન શોભે. બધા દુઃખ મને સુખના સમુદ્ર લાગશે જો હું રામ મારી હારે હશે, નહીં તો હે મા કૌશલ્યા તમે કયો છો, પણ છે ને રામ વગર બધા સુખે મારે દુઃખના ડુંગરા થઈ જશે. સુખ પતિના ચરણોમાં છે. જુઓ આ સીતા એક નારી પતિવત ધર્મનું કેટલું સુંદર આચરણ, પતિને ધર્મમાં સાથ, પતિના પગલે અને પતિની અનુકૂળતામાં અનુકૂળતા, કોઈ પોતાની ઈચ્છા.
થાકી ગયા સુમનજી, પણ બિનુ રઘુપતિ પદ પદ માં પરાગા, મેહી મોહિતે હિ બિન સપને હું સુખ લાગા.
રઘુપતિના ચરણ વગર સપનામાં સુખ નથી, માફ કરો. છેલ્લે રામજીએ કીધું, લક્ષ્મણજીએ કીધું, કાકા રહેવા જો સુમનજી, હવે તમે નીકળો પાછા, પિતાજીનું ધ્યાન રાખજો, એ વિરહમાં હતા, તમારું કામ છે મંત્રી, પણ અવધને સંભાળજો, તમે અહીંથી વિદાય લો. અને આ રીતે રામે લક્ષ્મણે સમજાવ્યા, એટલે સુમનજીનો રથ, ઈચ્છા તો નહોતી પણ રામ આજ્ઞા અને જ્ઞા દશરથજીને અવધ સંભાળવું, તો સુમંતજી ઉદાસીન મનથી અવધ પાછા વળતા દ્રશ્યને ગોસ્વામી શબ્દોમાં કે,
રામ લખન સિય પદ શિર નાઈ, ફિરહી બની કજીની મૂલ ગવાઈ.
સુમનજી સીતારામને લખમણના ચરણોમાં પ્રણામ કરીને અયોધ્યામાં એવા પાછા વળ્યા જેવી રીતે કોઈ વેપારી મૂડી લઈને બજારમાં ધંધો કરવા જાય, પણ નફાની વાત તો જવા દો, મૂડી નહીં તે ખોઈ ના આવે તો કેવા મોઢે આવતા હોય ઘેરે. કોઈ માણસ પૈસા લઈને મૂડી લઈને વેપારમાં નીકળે પણ નફો કરવાના ભાવથી, પણ નફો તો ન થાય અને મૂડી પણ ડૂબી જાય તો એ કેવો ઉદાસીન હોય. એવા રીતે એવા, કારણ કે એની વાસ્તવમાં તમને શિક્ષા પણ આમાં પડી છે કે હાચી મૂડી સીતાને રામ છે. સુમનજીની હાચી મૂડી સીતારામ લક્ષ્મણ છે, અને આજે એની આરે ન આવ્યા, અને અયોધ્યાની હાચી મૂડી ભગવાન ભક્તિ, અને આજે નથી એની આરે આવ્યા, એટલે સુમનજી મહા ઉદાસ અવસ્થામાં. સુમનજી અવધમાં પાછા ફરે, કેવટને સુંદર પ્રસંગ પ્રેમ ભક્તિ પ્રદાન કરી, આશીર્વાદ પ્રદાન કરી, ગંગા પાર કરે નિષાદની સાથે રામ લક્ષ્મણ અને સીતાજી. સુમનજી પધારે અયોધ્યામાં, અયોધ્યામાં તો કાળો ઘેર છવાડેલો છે, કારણ કે રામ વિરહમાં અવધ ડૂબી હતી, એમાં દશરથજીની દશા કોઈ શબ્દથી વર્ણન ન કરી શકે. પથારીમાં વિરહ ભાવમાં ઉદાસીન પડ્યા છે. લખે છે ગોસ્વામી કે દશરથજી રામ વિરહમાં, માનો વિધિથી હું યાતના શરીર, એટલું દુઃખ છે કે યાતના શરીરમાં એટલું દુઃખ ન મળે, રામ વિરહમાં એને એટલું દુઃખ લાગે, યુગાહિત નિમિષે દશરથજીને.
રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તન પરિહરુ રામ વિરહ, રામના વિરહમાં રામ 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 કહેતા દશરથજીએ પ્રાણ છોડી દીધા,
राव गए सुरधाम। स्वर्ग से धैरा दशरथ महाराज सुंदर बात समझवा जेवी छे। कितला महा सौभाग्यशाली से दशरथ महाराज। गोस्वामी लखे छे के जीवन मरण फल दशरथ पावा, अंड अनेक अमल जश पावा। वास्तव में जीवता तो दशरथ सीख्या, राम ने हारे राम ने आनंद में, अने मरता है दशरथ सीख्यो। जन्म ने मरण तो दशरथ ना सफल थया, कारण के राम प्रेम थी भेरा। एक प्रश्न था कि राम ना विरह में केटला अकल के प्राण छोड़ी दीदा। गोपियों पण दशरथ जी ने याद करे छे द्वापर में कि हे सखी कृष्ण में प्रेम आपड़ो नथी, कारण के हाय रे आ प्राण शरीर छोड़ता नथी। प्राण तो राम में दशरथ नो हतो के ना विरह में प्राण छूटी गया। अने हाय रे संसार में भोग में मती छे के राम नी भक्ति विहारे काई नथी, तो ए आनंद आनंद। एक राम प्रेमी एना विरह में आनंद न लई शके। दशरथ जी नो आ देह त्याग सार्थक छे, कारण के राम 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 भागवत कहे छे अंते नारायण स्मृति। जीवन एवं होवु जोईए के अंत में नारायण। ठाकुर जी गीता में कहे छे यम यम वापी स्मरण भावम तेजंते कलेवरम, मरती वेलाए जेवु स्मरण रहे एवी गति थाय। तस्मात् सर्वेषु कालेषु माम अनुस्मर युद्ध च। गीताना आठमा अध्यायमां कृष्ण द्वारिकाधीश कुरुक्षेत्रमां अर्जुन नु सार तत्व करता संदेश प्रदान करे मानव समाज ने समग्र, के जीवन मां कृष्ण नु राम नु नित्य स्मरण ले। व्यवहार संसार युद्ध करतो जा अर्जुन, पण स्मरण मारू करता जा। सर्वेषु कालेषु एवरीवेर एंड ऑल टाइम, बधी जग्याए अने सदा। आ शिक्षा संदेश छे भगवान नो रामायण नो। नानी एवी एक चोखवट करी अने विराम नहीं पण जेने कहेवाय एक राम कथा नो एक मंगलाचरण ने प्रसंग नी भूमिका ने आपणे अंत देईए पहेला आ दोहा ने के राम राम कही राम 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 छ वार राम राम दशरथ जी बोल्या। अने सुरधाम स्वर्ग मां सीधार्या अने विरह मां प्राण छूटी गया। दशरथ जी कोई जीव कोटीना नथी, पार्षद छे रामना सनातन पिता छे। आपणी जेम जीव नथी कर्म भोगवा शरीर मळे जीवने प्रकृति द्वारा, एम दशरथ जी नथी। पहला भी समझो दशरथ जी भगवानी रामनी लीला में एना सनातन पिता पधार्या छे पृथ्वी पर अवध में। अर्थात ई सदैव आनंद नी मूर्ति छे अने मायाना बंधन थी मुक्त छे। लोक हितार्थे लीला माटे पधार्या छे पृथ्वी पर। तो फावे ना रेन फावे त्यार शरीर लेन फावे त्यार छोड़े, एक रीते एना हाथ में रामनी इच्छा ने आधीन। समझाय छे वात? समझवा जोईए। तो प्रश्न थाय के एने विरह में प्राण छोड़ी दीदा। हा ई तो एक प्रेमी नु लक्षण। केम? स्वर्ग में गया। हलो दशरथ जी रामना पिता छे ने न्याथी अवधथी पधार्या छे लीला में, तो शरीर छोड़ीने अयोध्या सांकेत में जावा जोईए ने। स्वर्ग में हुकम गया? प्रश्न ई छे। अरे स्वर्ग में जैन फायदो हूं, कारण के अपना शास्त्रों तो स्वर्ग की कोई वेल्यू मुकता नहीं। कृष्ण गीता में कहते क्षीणे पुण्य मृत्यु लोके विशंति। अपने गुजरात नु घरेणु मेहता नरसिंह गायन गया पुण्य करी अमरापुरी पाई में अंत्य चौरासी माही। तो स्वर्ग में दशरथ ने जावानु हेतु हूं छे? तो सुंदर भाव लखे छे भक्तो के दशरथ जी ए विचार कर्यो के रामना विरह में राम ने जोया वगैरह हूं रही एकीश नहीं। राम तो पाछा फेरा नहीं वचन पाळवा हटू थे, अने राम ने जोया वगैरह हूं न रही एकु। एटला माटे इंद्र मारा मित्र छे अने हूं स्वर्ग में जाव अने स्वर्ग में रहियो रहियो राम नी नित लीला ने हूं रामना दर्शन करतो रहे स्वर्ग में रहियो रहियो। अने तमने खबर होय तो वाल्मीकिजीए पण लिख्यु छे अने मानस में पण आनो संकेत छे के दशरथ जी एटला प्रतापी हता के जीवता स्वर्ग जई शकता। स्वर्ग में जाता देवराज इंद्र आसने थी उभा थई अने एना आसने बेहारता। इंद्रनी बाजू में सीट पड़ती दशरथ ने, तो इंद्र मारा मित्र छे ने स्वर्ग में जईश तो स्वर्ग में रही ने रामनी लीला पृथ्वी पर निहाळीश। आ भावती स्वर्ग में गया। हालो सुरधाम गया आ हेतु छे। तो पण प्रश्न अंदर उभो छे के तो जीवता शरीरे जईए के मेरी ने हूं काम गया? सैनी क्यों से जीवता जाता था? आ कई कई ने वरदान स्वर्ग में ज आपेला ने? आ बे वरदान स्वर्ग में आपेला, जयरे युद्ध करवा गया त्यारे कई कई ने लई गया था। तो जीवता स्वर्ग में जईए के मरीन हुकाम स्वर्ग में गया शरीर छोड़ी? તો પણ લખે છે કે જેના શરીરના લીધે રામને વન જવું પડ્યું હોય, રામના મિલનમાં ભંગ પડ્યો હોય, એ શરીરમાં દશરથજીને હવે રહેવું નથી, એ ભાવથી સ્વર્ગમાં ગયા. ત્રીજું કારણ આપે છે કે ભાઈ આ વાત તો સમજાણી સ્વર્ગમાં ગયા, પણ તમે કહો છો કે રામ 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 બોલતા સ્વર્ગમાં ગયા. અરે રામનું નામ જેના મોઢામાં હોય, રામનું સ્મરણ જેના ચિત્તમાં હોય, એ તો રામ લોકને સીધા જ પામે, વાયા સ્વર્ગ કેમ કરે. જા કે મુખ મરણ નામ આવા, મરતી વેળાએ જેના મુખમાં રામ આવે, અધમમાં અધમ હોય ને, મુક્તિ તેહી પાવા, તો પણ મુક્ત થઈ જાય. અને આના પ્રમાણ છે અજામિલ ને ગણિકા શાસ્ત્રમાં. તો દશરથ તો એના પિતા છે ને, રામ રામ બોલતા ગયા તો જવા જ જોઈએ સાંકેતમાં, કેમ સ્વર્ગમાં ગયા. રામ રામ બોલી નહી તો કે છે ને ભગવાનનું સ્મરણ રહી જાય, એનું નામ તો એના ધામમાં જવા જોઈએ. કૃષ્ણ ગીતામાં કે છે કે મારી ભક્તિ કરે, મારું સ્મરણ કરે, મારા ધામમાં આવે, દેવતાઓનું ભજન કરે એ દેવલોકમાં જાય, ભૂતનું ભજન કરે એ સ્મશાનમાં જાય, અને સંસારનું કરે અહીંયા જન્મ મૃત્યુમાં રહે. ઠાકોરજીએ ગીતામાં કીધું છે. તો પછી સુંદર ભાવ છે કે ભગવાન રામ ભક્ત વત્સલ, અને ભગવાનના શુદ્ધ ભક્તો જે ઈચ્છા કરે એ ભગવાન પૂરી કરે. તો દશરથજી સ્વર્ગમાં એટલા માટે ગયા કે એની હાર્દિક ઈચ્છા હતી કે હું પૃથ્વી ઉપર રામનો રાજ્યભિષેક જોઉં. રાજ્યભિષેક જ કરવો હતો ને, પણ એમાં વિરહ થઈ ગયો. તો પછી સ્વર્ગમાં રહી, કારણ કે સાંકેત રહ્યો હતો ત્યાં જ, એટલે સ્વર્ગમાં રહ્યો રહ્યો એ અભિષેક જોશ, અને એ અભિષેક થાહે, રાવણ મરશે, પછી અભિષેક થાહે, અને પછી રામની હારે સ્વર્ગમાં પુષ્પક વિમાનમાંથી સાંકેત અયોધ્યા. પ્રભુની હારે જ આવ્યો છું, તો એની પહેલા તો આવી ગયો, પણ એની વાહે એની હારે જ પહેલા જવું નથી, જાય છે એની. જુઓ કેવા ભાવ કાઢે ભક્તો, સ્વર્ગ ગયા એના કે નહીં, સ્વર્ગમાં ગયા પણ રામની, કારણ કે રામ અભિષેક સ્વર્ગથી નિહાળી, અને જયારે જશે પુષ્પક વિમાનમાં અવધ ને લઈને ભગવાન, ત્યારે દશરથજીને હારે લઈને જશે. અને સંકેતો મળે છે કે દશરથજી યુદ્ધમાં પણ પ્રગટ થયા હતા, દર્શન દેવા ઘણી જગ્યાએ સીતાજીને દર્શન આપ્યા હતા દશરથજીએ સ્વર્ગથી. એ તો નિત્ય છે, ગમે ત્યારે દર્શન દઈએ, પણ જીવનમાં પોતાના આચરણથી દશરથ મહારાજે એક સુંદર ઉદાહરણ બહાર પાડ્યું કે જીવનનો સાર રામ પ્રેમ છે, અને રામ પ્રેમ ભક્તિ નથી તો એ જીવતા મરેલા છે. જીન હરી ભગતી હૃદય નહીં આની, જીવત શવ સમાન તે પ્રાણી, એ જીવતા મરેલો છે. આટલી સુંદર રામ અને રામ નામના પ્રેમથી ભરેલા મહારાજ દશરથ સ્વર્ગમાં શું કામ ગયા, એનું આ કારણ છે. અને જીવન મરણનો સાર પામી ગયા. વેદ વિદિત દશરથ તેહી નામો, સંપૂર્ણ ત્રિભુવનમાં દશરથના જય જયકાર થયા છે, દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે, અને આ રીતે દશરથે રામ રામ કહેતા શરીરને ત્યાગ્યું છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. કઈક એનાઉન્સમેન્ટ છે અને કથાના સાર શબ્દો 5 મિનિટ પછી પૂરા કરવામાં આવશે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે. તો આપણી વચ્ચે એક મહાન સંત પધાર્યા છે, શ્રી પ્રેમદાસ બાપુ, અને દુધરે જગ્યા ત્યાંથી આવ્યા છે. તો એમની ઈચ્છા છે આપણને એમના, અથવા આપણે પણ એમને નિવેદન કરીએ, ભેગ વચન આશીર્વાદ સ્વરૂપ આપણને આપે. તો અને અમુક મહેમાનો પણ પધાર્યા છે, તો એ મહેમાનોનું વિનંતી કરું કે પ્રભુજી પાસેથી ફૂલહાર ગ્રહણ કરે, અને પ્રસાદજીના રૂપમાં રઘુભાઈ ગઢુલા, પરમારભાઈ, બાબુભાઈ પીપળ, લોહિતાક્ષ પ્રભુજી, વલ્લભભાઈ મેવાસા, અને હરજીવનભાઈ પટેલ, આ પધાર્યા હોય અહીંયા ઉપસ્થિત હોય તો બધાને હું નિવેદન કરું કે આવે સ્ટેજ ઉપર. આવો બધા ભક્તો, બધા ભક્તો મહામંત્રથી અમને વધાવશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઇષ્ટ ભગવાન હરિને પ્રણામ, સદગુરુ ભગવાનને પ્રણામ. આપ સૌ ઉપસ્થિત તથા વ્યાસગાદી ઉપર બિરાજિત હિન્દુસ્તાનની પણ સારા વિશ્વની જે અસ્મિતા એવી જે ઇસ્કોન હરે રામ હરે કૃષ્ણ જે આખી પાવન પરંપરા એના વ્યાસગાદી એટલે ઈશ્વરી ગાદી પરમાત્માની ગાદી ઉપર બિરાજે પૂજ્ય કુંડલ પ્રભુજી એવમ ભાવેણાની ધર્મપ્રેમી જનતા, ભરત મિલાપના સંદર્ભમાં ગોસ્વામી રામચરિત માનસ દ્વારા ગોસ્વામી તુલસીની જે યુક્તિ દ્વારા, કારણ કે મારે કથા ચાલુ હોવાથી 7:30 પૂરી થાય, પણ વલ્લભભાઈ મેવાસા ભાઈ રઘુભાઈ પરમારભાઈ કે બાપુ કીધું કે ભગવત ગુણગાન જ્યાં ગવાતા હોય આ તો તમે તમારો જે ક્રમ ચાલુ, પરંતુ હું પાસે શ્રવણ શક્તિનો વધુ માનું છું કે જ્યાં દેશીન હરિગુણ સંભળાય બહુ જરૂરી. અદ્ભુત વાત કરી, પહેલું તો રામ વનવાસના સંદર્ભમાં ગોસ્વામી તુલસીની એ પંક્તિ એ સોપાય એ મહામંત્ર છે. મહાપ્રભુજી કુંડલ પ્રભુજી બોલ્યા બહુ સરસ મજાનું, તાપસ બેસ બિશેષ ઉદાસી વિરહ રાગમાં છે. ગોસ્વામી તુલસી આખી રામચરિત માનસના બાલકાંડ છે ઉત્તરકાંડ તક, પરંતુ જે ભગવાન હરિનો જે વનવાસ, તાપસ બેસ બિશેષ ઉદાસી 14 વર્ષ તક રામ વનવાસી. અને બહુ તો યાદ કરું તો આપ સૌરાષ્ટ્રના વ્યાસી, અમારી પાછું ભાવેણાની નગરીના છો, તો તમારા રાજનો આપણો ભાવનગરનો રાજ કવિ બોલ્યા પિંગલસિંહ પાતાભાઈ. પિંગલસિંહભાઈને યાદ કરો ને ભરત મિલાપના સંદર્ભમાં એ કઈ બતાવશે.
એ જ કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, એ વનના દે મારા એ જ રામ ને રે. કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, એ વનના દે મારા એ જ રામ ને.
પિંગલ સિંહભાઈ આપણા ભાવેણાના રાજ કરો.
અવિચારી ના ગણ થઈને એ જ સીધને સંતાપે રે, એજી કલેજામાં લાગે આમને કટારી રે હેવન ના દે મારા એજી રામને દે દે.
અનેક શબ્દો કીધા કવિની કલ્પના, કારણ કે રામાયણ તો મહાકાવ્ય છે, પરંતુ અમુક અમુક મહાપુરુષોને યાદ કરીએ બહુ જરૂર. જે પાવન પરંપરામાં અને સનાતન ધર્મના સંદર્ભમાં કુંડલ મહાપ્રભુજી જે બોલ્યા ને મંત્રના સંદર્ભમાં, એમાં હું પણ સુર પુરાવું કે કોઈ સિંહના બચ્ચા નીકળે ને એની સામે બકરા બે બે કરે એ હિન્દુસ્તાનના સનાતનને ના શોભે, એ 100%. કારણ કે જેને હરિકૃષ્ણ રામ પરમ જે આખી પાવન પરંપરા છે ભારત વર્ષની, જે સનાતની પરંપરા, એના વિશે અમુકને ભાન જ નથી, ખબર નથી. અને એક મારી સાધુ તરીકે દુધરેજ જેવા સ્થાનનો સાધુ, આખી વિરક્ત પરંપરામાં જગતગુરુ ભગવાન રામાનુજી પરંપરા મારી હાલી આવે, પણ હું અમુક જ્યાં સનાતન ધર્મનું કોઈ ખંડન થતું હોય તો એક સાધુ ભાવથી હું સ્વીકારી શકતો નથી. પણ ભરત મિલાપના સંદર્ભમાં, કારણ કે હિન્દુસ્તાનનું નામ ભારત દેશે, અમુક જે ભરતના મહિમા ભાગવતમાં, શકુંતલા ભરત છે, જડ ભરત છે, અવધેશ ભરત છે, એવા ભારત પુરુષોને લીધે આ દેશનું નામ ભરતખંડ આખો છે, ભારત દેશ છે. ભરત મિલાપના સંદર્ભમાં સ્વયં રામજી પ્રગટ થાય અને જ્યારે ઠાકુરજી કહે કે વરદાન માગવાનું, કે કંઈ માગો ને તમે એમ માંગણી કરો રામજી પાસે કે મને ભરત જેવો ભરતનો પ્રેમ પ્રદાન કરો, તો પણ ઠાકુર રામજી ના પાડી દે, એવું ભરત ચરિત્ર છે. ગોસ્વામી તુલસી તો અનુપમ રીતે વર્ણિત કર્યું છે કુંડલ મહાપ્રભુજી બહુ અદભુત રીતે. અને જ્યાં માનસના દોહા ત્યાં અમારા વૈષ્ણવ સાધુ અમે બહુ રાજી થઈ. કોઈ પણ ઠેકાણે તુલસીની ગાથા ગવાતી હોય યા શ્રીમદ ભગવદ્ ગીતા ગવાતી હોય, શ્રીમદ ભાગવતી ભગવાન હરિનું સ્વરૂપ એ ગવાતું હોય, બહુ વાલા સજ્જનો યુવાનો આપ સૌ જે જે કઈ પરંપરા તમને જ્યાં મોજ પડે ત્યાં, પણ સનાતન ધર્મ છોડી બીજે બને ત્યાં સુધી પોતાની મૂળ પરંપરા જાગૃત રહી શકે. મારે વલ્લભભાઈ મેવાસા એના પરિવાર કથાની અંદર આવે એટલે મારે જ્યારે વાત થઈ ત્યારે મેં કીધું ભાઈ આજે થોડુંક એવું કામ આવી ગયું તેનો નહીં, મેં કીધું મંદિરના હરિકૃષ્ણ મંદિરના મેં કોઈ દર્શન, મેં હું કોઈ ઈ પરંપરા વર્જો મેં કંઠી પહેરી યાર, તુલસી હતું ને એટલે મને બહુ ગમે એમ, ટૂંકમાં કાંઈ નહીં પણ મારો સનાતની કોઈ પણ સાધુનો બાળક કોઈ પણ તુલસી મને ગમે. અમાર ઘનશ્યામભાઈ કે બાપુ આ પહેરો બહુ સરસ લાગે, તો મેં લાઈ પહેરું, શું વાંધો, તુલસીની માળા છે ને બીજાને ક્યાં માળા બેરખા, મૂળ છે ભારતીય સનાતન પરંપરા. તો ભરત મિલાપ સંદર્ભમાં છેલ્લા પિંગળસીના શબ્દો,
કહે રે પિંગળ દશરથ એ ભી કઈ કઈ ને સમજાવે રે, કઈ કઈ ને સમજાવે માની નહી રાણી ને રાજા રાખ
થોડુંક કીધું. ભાઈ શ્રીમદ મહાપ્રભુજી
પછી પૂરી જગન્નાથ પરંપરા હોય કે ભગવાન દ્વારિકાનાથ, કારણ કે ચેતનની પરંપરા મને બહુ ગમે, કારણ કે વેસ્ટ બંગાળ ઓફ ઇન્ડિયા એની જે અદા, આખી જે અદા ચેતની મહાપ્રભુજી. એક સંપ્રદાયના સંતની કથામાં મારે હાજરી આપવા જવાનું હતું ત્યારે એ સંતે એટલું કીધું કે અહીંયા જે દેહ ધરે એને અહીંયા દેહ મૂકીને જવું પડે. હવે વ્યાસગાદી પર એને મારે પાછું કીધું, દુધરી સ્થાનના એક સાધુ તરીકે ધાર્મિકતાને આમંત્રણને લીધે મારે બોલવાનો વારો, ત્યારે મેં પહેલા પ્રણામ કર્યા કે વ્યાસગાદી વ્યાસસ વિષ્ણુ રૂપાય, વ્યાસગાદી પરમાત્માની ગાદી કહેવાય, હું આપને પ્રણામ કરું. પરંતુ તમે જે શબ્દો બોલ્યા કે અહીંયા જે દેહ ધરે એને અહીંયા દેહ મૂકીને જવું પડે, મેં કહ્યું તમારી વાત તદ્દન જૂઠી છે, હું એક સનાતનનો સાધુ સ્વીકારતો નથી. એક મીરાની પ્રતીક્ષા જગત મંદિર દ્વારકાનો વિગ્રહ જ્યારે પણ હાજરી આપે સદેહ નિરાશ સમાણે, હરી જાઓ ભગવાન જગન્નાથ, હરિબોલ 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 કરતા ચેતની મહાપ્રભુજી સદેહ ભગવાન જગન્નાથના સ્વરૂપમાં સમાણા. ઈશરા તો પરમેશ્વરા ઈશરે ઘણા ચોંકિયા, મહાસાગરની માય તારણ હારો તારશે સાયા પકડે ભાઈ, જેણે જગત મંદિર દ્વારકામાં પોતાના ઘોડા સહિત પરમાત્માના અનેક છે જે પ્રમાણો છે. પણ મેં કીધું હરે કૃષ્ણ તો એક વચન થાય, હરે કૃષ્ણ બહુવચન, એમાં હરે આવી ગયા એટલે મહાદેવ આવી ગયા, વેદ શબ્દ વેદવાણી એટલે બ્રહ્મા આવી ગયા, રામ કૃષ્ણ હરિ હર એટલે મને આખી ઇસ્કોન પરંપરા આવી ગઈ. મારે હરિદ્વાર અવારનવાર, અરે તમને જે મૃતક જોવા દક્ષિણી મૃતક અવતારોની પરંપરામાં આખી જુદી. હરે રામા હરે રામા 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 હરે હરે, હરે રામા હરે રામા 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામા હરે રામા 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામા હરે રામા 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામા હરે રામા 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. આ તો આવી શું ઇન્ડિયા, પણ ભારત બહાર મારી જયારે કથા ઘણા દેશોમાં ગુરુકૃપાથી જવાનું થાય, પણ ત્યારે આપણને આ પરંપરાને ગોડી સંપ્રદાય પરંપરા, આખી જે તમારી તિલકની અદા જો ગોડી સંપ્રદાય, આખી સંપ્રદાય પરંપરા છે, કારણ કે આની જેતા જીણવત, કારણ કે આ તો જગત બહુ વસુંધરા છે, બહુ જાણા જેવી, પણ કોઈ પરંપરા હોય, પરંતુ એક ખાતરી બંધ કહી બતાવું કે શ્વેત વસ્ત્ર ધારી જે સાધુ એ બહુ વાલો લાગે, મને બહુ ગમે. બાકી અને બીજું એક વિષ્ણુ ગ્રંથિની ધોતીથી જે સજ્જ છૂટી ધોતી પહેરે ને મારા પ્રણામ, પરંતુ આની અંદર સાધુ બહુ રૂડો લાગે મર્યાદામાં. આગલી બહુ અદ્ભુત પરંપરા છે ગોડી સંપ્રદાય પરંપરા, અને આવા પાવન પ્રસંગે વધુ ન કહેતા, કારણ કે સતત આ જે કથા જગતમાં છે ને હવે એમનામ ચાલુ જ રહી. કાલે અહીં કથા વિરામ થશે તો બે દિવસ પૂરતા શાંતિ સ્થિતિ સણોસરા, એ કથા પૂરી થાય તો સીધી જ મોગલધામ ભગોડા, એ પૂરી થાય છે પાસુ નૈરોબી આફ્રિકા. આમ નામ ભગવત કૃપાથી આ વ્યાસ ત્યાંથી બહુ, અને આની ઉપર જે બેઠો ને એને દુનિયાદારીની કોઈ પડી નથી. હા, એ 100% ખૂબ ખૂબ ભાવેણાની ધરાને પ્રણામ, કુંડલ મહાપ્રભુજીને પણ ખૂબ ખૂબ હૃદયથી પ્રણામ. બીજું, આપ સૌએ મને આટલા સમય પૂરો બેહીન જે સહન કર્યો એ પણ તમારો આભાર, આપ સૌને પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ.
હરે કૃષ્ણ. તો ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી પ્રેમદાસ બાપુને કે જેમણે આપણને ખૂબ સુંદર ઉપદેશો આપ્યા. નિવેદન કે વારે વારે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ. તો ખૂબ ખૂબ ધન્યવાદ કે અહીંયા અવસરને અમારો રૂડો કર્યો. એ પોતે પણ ભાગવત સપ્તાહ કરે છે જેવી રીતે એમણે કીધું, તો અમે એમને ચરણોમાં નિવેદન કરીએ કે અમે જ્યારે કંઈક આવો 6 મહિને 2 મહિને જે ઉત્સવ કરીએ એમાં 1 દિવસ 2 દિવસ અમને હાજરી આપી આ ઉત્સવને રૂડો કરે. બધા ભક્તો એમની માટે મહામંત્રથી અભિનંદન વ્યક્ત કરશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ ભક્તોએ જે ડોનેશન આપ્યું છે હું એમની કંઈક સૂચિ તમને જણાવવા માંગુ છું, જેમાં સૌથી પ્રથમ વાત તો એ કે ડોનેશન કાઉન્ટર પાછળ છે, બધા ભક્તો જાણી લે એટલા માટે. અને બીજું આજનું જે ડોનેશન છે 51,000 રૂપિયા રઘુભાઈ હુંબલભાઈ ગઢોલા વાળા તરફથી છે જેમણે પ્રસાદ માટે આપ્યા છે. બધા ભક્તો જોરથી એમને મહામંત્રથી વધાવશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે હરે. અને 11,000 રૂપિયા મનુભાઈ સીતારામ ટ્રેડર્સ એમના તરફથી છે, એમને પણ મહામંત્રથી વધાવશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. અને 11,000 ગણેશભાઈ ખારાવાળા એમના તરફથી છે. તો બધા ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ સેવામાં એમણે લાભ લીધો. તો બધા ભક્તોને મહામંત્રથી વધાવીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ 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 હરે હરે.
જય જય શ્રી રામ.
ધન્યવાદ વૈષ્ણવોને અને વિશેષ કર સંત શ્રી પ્રેમદાસ બાપુને કે એમની અમૃતવાણીથી કૃતાર્થ કર્યા. તીર્થિન કુરબાન કી તીર્થાની ભાગવતમાં વિદુરજીને ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે વૈષ્ણવ સંતો તો તીર્થ છે, તીર્થોને પણ તીર્થ કરે છે. અને ગોસ્વામી પણ કહે છે મૃદુ મંગલમય તીર્થ જંગમ. બોલું તો તીર્થ ફરી નહીં કે પણ આ સાધુ એવું તીર્થ છે કે ચાલતું ફેરતું. તો ધન્યવાદ. આપણા યજ્ઞની આ શોભા છે કે સંતો પધારે. દશરથજીના દિવ્ય શરીર ત્યાગ એમાંય તે ભગવદ ઈચ્છા લીલા જ પ્રયોજન છે. ભરત ચરિત્ર હવે પ્રારંભ થશે. વશિષ્ઠ ઋષિ નનિહાલમાં કઈ કઈ દેશમાં ગયેલા ભરત માટે સંદેશ માટે દૂત મોકલાવશે. ભરતજીનું ચરિત્ર અને એનો રામ સ્નેહ વાણીથી અવચનીય છે. એક વાક્યમાં એને કહેવામાં આવે તો રામાયણની ગોપી છે ભરત. જે રીતે ભાગવતમાં ગોપીઓ છે એમ રામાયણમાં પણ એક ગોપી છે, એની છે ભરત મારા. રામ પ્રેમને જેને હૃદયમાં ગુપ્ત રાખ્યો છે એ છે ભરત. તો કાલથી ભરત મહારાજનો આ પવિત્ર ચરિત્ર પ્રારંભ કરીશું, જેમાં ભરતજી અવધ પધારશે, કઈ કઈ સંવાદ, કૌશલ્યા સાથે સંવાદ, દરબાર ભરાશે જેમાં વશિષ્ઠ સાથે સંવાદ, અને પછી ચિત્રકૂટની યાત્રા. જેવો સમય અને બુદ્ધિ ભગવાન પ્રદાન કરે એ રીતે ગુણ ગાવામાં આવશે. ઠીક 8:30 કથા ચાલુ થશે અને વ્યાસ ગાદીની મહિમા બાપુએ કીધી છે વિશેષ. અમારી જેવાનો તો કોઈ વ્યાસ ગાદીનો અધિકાર પણ નથી. વૈષ્ણવના સ્નેહ આજ્ઞાથી થોડું સાહસ કરીએ છીએ અને ગાદી કરતા વ્યાસ ગોદીમાં બેસવાની મજા આવે છે. વ્યાસના ગોદી એટલે ખોળો થાય, એમની શિક્ષાઓને સમજવી જીવનમાં ઉતારવી એ વ્યાસ ગોદીમાં. ઘણા ગાદીએ બેઠા હોય છે પણ એ શિક્ષાનું સ્વયં પાલન જીવનમાં હોતું નથી. એવા સંત એવા સાધુ વેશધારી બનવાની અભિલાષા અમારી નથી, તમે બધા થોડાક પણ પ્રસન્ન હો, તમને લાગતું હોય કે આ કાર્ય સારું છે અને કથામાં કંઈક સંસ્કાર, ભક્તિ, જ્ઞાન, પ્રેમ, આનંદ મળે છે, તો દક્ષિણામાં આશીર્વાદમાં એટલું જ માગીએ છીએ કે અહંકાર ન આવે અને સેવાભાવથી સ્વાર્થ રહી ભગવાનના ગુણ ગાતા રહી. આ જ અભિલાષાની સાથે, આ જ હેતુ સાથે રામ પ્રેમ પ્રાપ્તિ માટે કેવળ આયોજન કરવામાં આવે છે, અને એમાં ધનની જરૂર હોય છે, સેવાની જરૂર હોય છે, પણ અમને હૃદયમાં વિશ્વાસ છે કે ભગવાનની કૃપાથી જ્યાં સત્ય કામ થાય, નારાયણ જ્યાં હોય, લક્ષ્મી આવે છે. અને બધાનો ઠાકર સ્વીકારતા નથી, બહુ ભાગ્યશાળી હોય એનું સત્ય જગ્યાએ લાગે છે, નહીં તો ઘણી ઘણી જગ્યાએ લાગે છે પણ જ્યાં કોઈ યુઝ પણ હોય. બહુ ભાગ્યની વાત છે, રામનું કૃષ્ણનું સુંદર મંદિર ભાવનગરમાં બનશે, અને આ મંદિરના માધ્યમથી સમગ્ર ભાવનગરને પણ ગુજરાતને આ સનાતન ધર્મના ગીતા ભાગવતના સંદેશ, હરિનામને, હરિપ્રસાદને પગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તન મન ધનથી આમાં સહયોગ આપો અને સ્વયં રામનું નામ લો, રામ ભક્તિ કરો, આ જ ઉદ્દેશ્યથી આ આયોજન છે. ધન્યવાદ. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ રામ રામ.
કથાને અહીંયા વિરામ દેવામાં આવે છે. કાલથી મંગલમય 8:30 પ્રારંભ કરશું. 2 મિનિટ ઉભા થઈને નામ સંકીર્તન કરીએ અને કથાને વિશ્રામ આપીએ. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. આજે કથાનો જે પ્રસાદ આપ્યો છે એવા વિનુભાઈ, ભવાનભાઈ સિયાનગર તથા પ્રવીણભાઈ કાંજીભાઈ દગડીવાળા તરફથી છે, તો એકવાર એનો મહામંત્રથી આભાર પ્રગટ કરો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ ને જે ભક્તોને આ કથામાં પ્રસાદ સેવા અને આરતીની સેવા કરવી હોય તો એ અહીંયા કાઉન્ટર ઉપર મળે, અને ઠીક કાલે 8:30 વ્યાસમંચથી કથાનો આરંભ થઈ જાય તો ભક્તો કાલે 8:30 થી અહીંયા પહોંચી જાય. આરતી ઉતારવા જલ્દી ભક્તો આવે બધા. જય કૈથી સામે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. Oh,
પ્રસાદ આપ્યો છે વિનુભાઈ ભવાનભાઈ સિયાનગર તથા પ્રવીણભાઈ કાંજીભાઈ તગડી અહીંયા આવે અને હરે કૃષ્ણ ધામ તરફથી એક સુંદર ભગવાનની સભી ગ્રહણ કરે. વિનુભાઈ ભવાનભાઈ સિયાનગર અને પ્રવીણભાઈ કાંજીભાઈ તગડી હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રી રામચંદ્ર ભગવાન કી હરે કૃષ્ણ. કીર્તન સ્ટોપ. કોઈ માતાજીને એક નરસિંહ કવચ માંદડી મળી છે જે માતાજીને હોય લઈ જાય.